Jai Jitendra. બધાની સાથ ઈચ્છું છું. આપણે એક એક જ નવકાર માટે બોલીએ છીએ, મંગળાચરણ શરૂ કરીએ બધા સાથે બોલીએ.
ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ. નમો લોયે સવ સાહુણમ, કેશો પંચ નમો કારો, સવ પાવ પણાસણો, મંગલાણં ચ સવે સિંહ પરમં, સવે સિંહ પરમં હવૈ મંગલમ.
મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો પ્રભુ, મંગલમ શૂલિભદ્રાજય, જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનામ તિમિરામ જ્ઞાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેનમ તસ્મૈ સદ્ગુરવે નમઃ. આજે પવિત્રનો પહેલો દિવસ છે આપણી આરાધનાનો. સવારના આપણે થોડી ભક્તિનો, અધ્યાત્મ ભક્તિનો થોડો રસ ધ્યાન માણ્યો હતો. આઈ હોપ કે કાલે બધા તમે પધારો પાછા સવારના. તો આજે સાંજનો આપણો ફોર્મલ ટોપિક છે 18 પાપસ્થાનકને સમજવાનું, કે 18 પાપસ્થાનકમાંથી એની શું આપણા આત્મા ઉપર, આપણા મન ઉપર, આપણા શરીર ઉપર ઇફેક્ટ છે, અને એમાંથી કેમ બહાર નીકળવું. ગહન વિષય છે એટલે થોડીક બેકગ્રાઉન્ડ આપવાની જરૂર છે. એટલે ઉતાવળ નહીં કરતા, ધીરજથી બેસો બધા શાંતિથી. તો આઈ હોપ આઈ કેન થોડક શું કહીએ કે તમને બેકગ્રાઉન્ડ આપીને સમજાવી શકું કે આપ જે પર્યુષણના પર્વની વાત કરતા હતા બે દિવસ પહેલા, મેની ઓફ યુ મે હેવ નોટ કમ. તો પર્યુષણ પર્વની આરાધના, પર્યુષણ પર્વનો મહિમા અને આરાધનાનો ક્રમ ભગવાન મહાવીરના શાસનમાંથી શરૂ થયો છે, તે પહેલા નહીં હતો. કારણ કે તે પહેલાના જીવો, ચોથા કાળના જીવો રોજ પર્યુષણ કરતા હતા. એ આ પર્યુષણ આવે ને સમજ કરીને આખા વર્ષનું પાક સમાવી લઈએ એવી વૃત્તિ ત્યારે નહીં હતી. કારણ કે તે વખતના જીવો બધા બહુ સરળ હતા અને પ્રાજ્ઞ હતા. પણ આ ભગવાન મહાવીરના સમય પછી ભગવાને જ ભાગમાં વાંચ્યું છે કે હવેના જીવો કેવા છે, વક્ર બુદ્ધિના છે અને જળ બુદ્ધિના છે. એટલે એટલે વી ઓલ એક્સપિરિયન્સ. વક્ર એટલે માયા કપ, એટલે હું આપણે કહીએ ત્યારે ઊંધું કે ઊંધો જ આપતું લે, બરાબર છે ને? આપણે રોજ એક્સપિરિયન્સ છે. અને જળ એટલે હજાર વાર સમજાવીએ તો સમજે નહીં, બરાબર છે ને? મારે જ એવી બુદ્ધિ એટલે બહુ સમજાય જ નહીં એવું. તો ભગવાને એ જાણીને વિચાર્યું કે આ પંચમ કાળ આવે છે અને ઇન્ટરનેટ એજ આવવાની છે, બધા એટલા બધા વાયર થઈ જવાના છે, એઝ આઈ બીન સેઇંગ, કે SMS કરવામાં ને ટેક્સ્ટ મેસેજિંગ કરવામાં ટાઈમ જ નથી મળતો આ બધી વસ્તુઓમાં. ઓકે, એટલે એટલે પર્યુષણ પર્વની આરાધનાનો ક્રમ દેવાધિદેવ મહાવીરસ્વામી ભગવાને રચ્યો, અને ગંધરાદિ ભગવંતો, ગૌતમ સ્વામી આદિ ભગવંતો આગમ શાસ્ત્રમાં આની બધી ખૂબ વિસ્તારથી કર્યું છે. તો પર્યુષણ પર્વના ત્રણ ચાર મુખ્ય વસ્તુઓ છે. સૌથી પહેલો પર્યુષણ શબ્દ, પર્યુષણ શબ્દ સંસ્કૃત શબ્દ છે. એના બે સંધિ છૂટી કરીએ તો ફરી વતા ઉષ્ણ, ફરી એટલે નજીક આવવું, ફરી એટલે ટુ કમ ક્લોઝ, તેની નજીક આવવું. ઉષ્ણ એટલે આત્મા, લાઈફ, ચેતનાની નજીક આવવું, આત્માને ઓળખવું, આત્માને જાણવું, અથવા જનરલ સ્થિતિની પરમાત્માને ઓળખવું, પરમાત્માના ચરણે આવવું. તો ભગવાન મહાવીરે એવી રચના કરી કે આ 8 દિવસ જો જે સાધક જૈનો છે, એક એક શબ્દ વિચારીને બોલું છું, સાધક જે છે આ સાધકને અપ્લાય કરે છે, જેને જેને સાધના કરવી નથી, અથવા જે વિરાજક જીવો છે એને આ પરીક્ષણ હોય કે ન હોય એને કંઈ ફરક નથી પડતો, બરાબર છે ને? એટલે જો આ સંખ્યા કેટલી છે આપ જાણો છો, હું નથી જાણતો કે અહીંયા નોર્મલી કેટલા હોય, પણ જે સાધક જીવો છે તેના માટે ભગવાને એમ કીધું કે આ 8 દિવસમાં ને હેન્ડઆઉટ મટીરિયલમાં એક લેટર બી લખેલો તમને બધાને, મારા સોરી રિક્વેસ્ટ છે કે 8 દિવસ બને તો જેટલી બને એટલી કામમાંથી નિવૃત્તિ લઈ લેજો, અને ટ્રાય ટુ અટેન્ડ બોથ સેશન, એટલા માટે કે 12 મહિનામાં એક જ વાર આવે છે, બરાબર છે? એ તો આપ જાણો છો બધા. અને આવો અવસર પાછો બીજા વર્ષે તો આવશે, પણ આપણે બધામાંથી કેટલા અહીંયા આવશું એ તો ઈશ્વરને, ભગવાનને જ ખબર છે, બરાબર છે? તો કાલનો ભરોસો કરવો હોય તો કાલ સવારે નહીં આવતા, પણ જો કાલનો ભરોસો ન કરવો હોય તો બે સેશન બધા અટેન્ડ કરો, એવી હજી પણ મારી ખૂબ જ રિક્વેસ્ટ છે. કારણ કે સવારનું જે સેશન છે એમાં અધ્યાત્મ ભક્તિ શું કહેવાય, જિનેશ્વર ભગવાનનું સાચું અંતરંગ સ્વરૂપ શું છે, એ શ્વેતાંબરના ત્રણ મહાન આચાર્યોના અવલંબને આપણે લઈએ છીએ. પરંતુ જે યોગીરાજ છે આનંદનજી, જ્ઞાન યોગી યશો વિજયજી અને દ્રવ્ય યોગ દ્રવ્યાનુ યોગના પ્રખર સમર્થ આચાર્ય જયચંદ્ર મહારાજ, એમના પદોનું આપણે સવારના આપણે રૂપે એક વિવેચન કરીએ છીએ, અને તે સાથે મારા પરમ ગુરુ શ્રી દાસચંદ્રજીના પદોનું પણ પ્રસંગોપસાદ આપણે લઈએ છીએ. પણ મૂળ વસ્તુ એ છે કે જે અનાદિકાળથી આપણે બધાને સાચો માર્ગ મળ્યો છે કે નહીં, જેની જે ક્વેશ્ચન માર્ક એમ ભગવાન કહે છે. આ પરિસ્થિતિ ફરક હોય છે વેકઅપ કોલ, કે જે આરાધના આપણે કરતા આવ્યા છીએ એ આરાધના સમ્યક થઈ છે. સમ્યક એટલે એઝ ઇઝ, જેમ ભગવાને કહી છે તેમ, જેમ તીર્થંકર દેવે માર્ગ પ્રકાશ્યો છે એ મૂળ માર્ગ આપણે આરાધીએ છીએ, કે પછી આપણે પછી કુળ પરંપરા પ્રમાણે બાપ દાદાઓના રીત પ્રમાણે લૌકિક રીતે કરીએ છીએ. જે સવારે આપણે શબ્દ આવેલો લૌકિક વર્ષિસ લોકોત્તર, તો લૌકિક માર્ગ જે છે એમાં પોતાની મતિ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. વી ગો વિથ ધ જોન્સીસ ઓર વી ટ્રાય ટુ કમ્પીટ વિથ ધ જોન્સીસ, એના જેવી વાત છે. પરીક્ષણ આવ્યા છે ને ન જઈએ તો આજુવાળા શું કહે છે, ફલાણ શું કહે છે વગેરે, આ બધું લૌકિક માર્ગ છે. પણ જો સાચી અંતરની જિજ્ઞાસા જાગે કે નહીં, આ એવો અવસર અપૂર્વ આવ્યો છે મારા માટે આ મનુષ્ય ભાવમાં, કે જેને લીધે કે જેમાં હું મારા આત્માનું કલ્યાણ કરી લઉં. આઈ હેવ મેન્શન કપલ ઓફ ટાઈમ્સ, ઘણા લોકો નવા આવ્યા છે એટલે વાત કરું છું. મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ અબાઉટ 35 વર્ષ પહેલા થયેલો. જે બી હું બોલું છું, જે પણ સમજાવું છું, એ બધી આરાધના મારી અધ્યાત્મની આ દેશમાં થઈ છે. મેની ઓફ યુ હેવ રેડ માય બાયોગ્રાફી, કે મારી પાસે મને જે ઈશ્વરની કૃપાથી MIT માંથી ડબલ ડોક્ટરેટ છે મારી. તો સેકન્ડ ડોક્ટરેટથી પોસ્ટ ડોક્ટરેટનું વર્ક કરતો હતો ત્યારે મારા એડવાઇઝર નોબેલ પ્રાઇઝ વિનિંગ પ્રોફેસર રિચર્ડસન હતા. એમણે મને કીધું કે આઈ વોન્ટ યુ ટુ, એટલે મારી ક્વોન્ટમ મિકેનિક્સ ને ક્વોન્ટમ અને ન્યુટોનિયન ફિઝિક્સમાં મારી PhD છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બી મેં થોડું કામ કર્યું હતું. એની વે દેટ ઇઝ નોટ અ પોઈન્ટ. તો વોટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ વોઝ કે જ્યારે ડોક્ટર સેકન્ડ ડોક્ટર થિસિસ મારે ડિસર્ટેશન લખવાનું, તેમાં એક એસે લખવાની મને એક્સ્ટ્રા ભલામણ કરી. એમણે મેં કહ્યું કે તમે આઈન્સ્ટાઈનનું આખું જીવન વાંચો અને ગિવ મી યોર સમરી એન્ડ ધીસ વિલ બી ધ ગ્રેડિંગ પોઈન્ટ વેધર યુ આર ક્વોલિફાઈડ ઓર નોટ. એટલે પછી તો યુ નો આપણે મંડી પડીએ એમ ધ ફાઇનલ એક્ઝામ કામ. તમે મેડિકલ સ્કૂલમાં બી એવું છે ને, બોર્ડ પાસ કરો તો કામ થાય ને, નહીં તો પ્રેક્ટિસ ન થાય. કે મારે બી એવું જ હતું. સો ફોર મેની ડેઝ મેની નાઇટ્સ આઈ સ્ટેડ અપ સ્ટડી. વન વોટ હેપન વોઝ કે વન નાઇટ અરાઉન્ડ 2 in the morning, 2:30 વાગ્યા સવારના, અને આઈન્સ્ટાઈનની બાયોગ્રાફી બધી 17 different ઓથર્સની ત્યાં MIT ની હાર્વર્ડમાંથી મેં કલેક્ટ કરેલી એ બધી વાંચી. તો એક બાયોગ્રાફીમાં મને વાંચવા મળ્યું છેલ્લો પેરેગ્રાફ, ધીસ ઇઝ વોટ આલ્બર્ટ આઈન્સ્ટાઈન સે, હી પાસ્ડ અવે 1954. ઓકે, એની બાયોગ્રાફી વાંચવા જેવી છે. એ કહે છે કે ધીસ લાઈફ આઈ હેવ સ્પેન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટડી ધી સ્ટ્રક્ચર ઓફ એટમ. એટલે મેં એટોમિક સ્ટ્રક્ચર જેને જાણી છે, જે જૈન દર્શન દસમી દ્રષ્ટિએ એક જળ વસ્તુ છે, બરાબર છે. પણ પછી આઈન્સ્ટાઈન લખે છે, વિચ ઇઝ વોટ વોઝ ધ બેસ ઓફ ઓલ ફોર મી, એ લખે છે કે હવે આવતા મનુષ્ય આવતા ભાવમાં મને મનુષ્ય ભાવ મળે, ઇફ આઈ એમ બોર્ન અગેન એઝ અ હ્યુમન બિંગ, આઈ વોન્ટ ટુ ડિવોટ માય લાઈફ ટુ અન્ડરસ્ટેન્ડ માય સેલ્ફ, માય કોન્શિયસનેસ, હુ એમ આઈ, ઇઝ વોટ ઇઝ રાઈટ. ભાઈઓ અને બહેનો, આઈન્સ્ટાઈનને ક્યારે મનુષ્ય ભાવ બીજી વાર મળશે મને ખબર નથી, તમને ખબર નથી, બરાબર છે ને. પણ જ્યારે મેં આ વસ્તુ વાંચી ત્યારે મને થયું કે આ બધી જે ઉપાધિ, જે ફિઝિક્સની બધી ઉપાધિ ઊભી કરી છે હાથે કરીને, હવે એ ફોર લિવિંગ પર્પઝિસ શું કહીએ કે ટુ ડુ માય વર્ક એન્ડ બિઝનેસ ઇઝ ફાઇન. પણ ત્યારે મને થયું કે હું તો જૈન કુળમાં જન્મ્યો છું, ભગવાને તો ફોકી ફોકીને પોકારી પોકારીને કહ્યું છે કે મનુષ્ય ભાવ દુર્લભ છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં 10 વખત 10 એક્ઝામ્પલ આપે છે કે મનુષ્ય ભાવ આટલું બધું, દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય ભાવ આપણને અનાયાસે મળી ગયો. અનાયાસે તો નથી મળ્યો, પણ બહુ પુણ્ય કેરા આવડતું તો બોલો, પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એ કે પરમકૃપાળુ દેવ શ્રી રાજચંદ્રજી નું આપણે અદભુત ચિત્રપટ અહીંયા મૂક્યું છે. આત્મસિદ્ધિ પણ અહીંયા મેં જોઈ, બહુ જ મને આનંદ થયો છે. મારા પરમ ગુરુ છે, 16 વર્ષની ઉંમરે પરમકૃપાળુ દેવે મોક્ષ મારા નામનું પુસ્તક રચ્યું હતું. એ મોક્ષ મારા ના 108 પાઠ છે. 108 મારા ના કેટલા માણસા હોય, બરાબર છે? નામ પણ મારા છે, મોક્ષ ની મારા. જો 108 પાઠ ને જો ખરેખર સમજવામાં આવે તો મોક્ષ ની મારા ગળામાં ભગવાન બંધ આપે એટલી બધી આમાં દિવ્યતા છે. મોક્ષ મારા રચતા હતા, જો એની બી એક બી વાત કરી દઉં, જસ્ટ વેરી શોર્ટ બેકગ્રાઉન્ડ, કે આ મહાપુરુષો ચાર મહાપુરુષો મારા માથાના મુગટ છે. યશો વિજયજી, આનંદગંજી, દેવચંદ્રજી અને એ બધા શ્વેતાંબર આમલાયના પરમ ઉત્કૃષ્ટ સમર્થ યોગીઓ થઈ ગયા છે. અત્યારે જેટલા પણ સાધુ સાધ્વીઓ ઇન્ડિયામાં છે, જયારે જયારે જઈ ત્યારે બધાને મળી છે, ત્યારે કોઈ પણ એવા સાધુ સાધ્વી શ્વેતાંબર આમના નથી કે જેમણે યશો વિજયજીને કોર્સ ન કર્યા હોય, આનંદગંજીને કોર્સ ન કર્યા હોય પોતાના લખાણમાં અથવા પોતાના જીવનમાં 1000%. અને એ બધા આપણે પાછા હરિભદ્ર આચાર્યને પાછા કોટ કરે છે અને એમ કહેવાય છે કે યશો વિજયજીની વાત કરી થોડી વધારે, એ એ એટલી બધી એમની સમર્થતા હતી કે એમને લઘુ હરિભદ્ર પણ કહેવાય છે. એનીવે, તો મોક્ષમાળાનું કૃપાળુદેવની એવી વાત હતી કે કચ્છથી શ્રીમદજીનું ગામ વવાણિયા, ગામ એટલે જન્મસ્થળ. તો એક વખત વવાણિયામાં હતા 16 વર્ષની ઉંમરે, ટીનેજર, અહીંયા તો કોઈ 16 વર્ષનું કોઈ છે. તો કચ્છથી 3 સાધ્વીજીઓ આવે છે એમને મળવા. એમના વખાણ સાંભળ્યા હતા કે ભુજના દરબાર જે રાજા હતા તે વખતે ખેંગાજી બાવા, એમણે શ્રીમતીની 10 વર્ષના બાળકની પ્રખ્યાતિ સાંભળી હતી. એટલે અવારનવાર પોતાના દરબારમાં બોલાવતા, વ્યાખ્યાન આપવા મળે એટ ધી એજ ઓફ 10. પછી ચાલુ રહ્યો હતો ક્રમ. એટલે પેલા જે 3 સાધ્વીજીઓ હતા એમણે વિચાર કર્યો કે આપણે શ્રીમતજીને દર્શન કરી આવી અને આપણે એ વખતે એક સમસ્યા છે. તો ધી ઓલ 3 કેમ. ત્યારે શ્રીમતી 16 વર્ષના હતા. શ્રીમતીને અમે પરમકૃપાળુ દેવ કહીએ છીએ, 16 વર્ષની ઉંમર હતી અને એમને મળે છે. અત્યારે જે 2 વર્ષ પહેલા અમે વવાણિયામાં આપણું જે પ્રતિષ્ઠા મહોત્સવ કરી, વવાણિયાનો જીર્ણોદ્ધાર થયો, ત્યારે આખો પ્રસંગ એનિમેશન કરીને ડીપ ડીપ સાધ્વીજી આવે છે, મળે છે અને શ્રીમદ બેઠા છે. તો શ્રીમદજી એમને આવકાર આપે છે, વેલકમ કરે છે, એમને પ્રણામ કરે છે. તો જો હવે સરળતા એક એવી વસ્તુ છે કે ધર્મનો મૂળ સરળતા અને વિનય છે. જેનામાં સરળતા અને વિનય ગુણ છે એ જ ભગવાનના ધર્મના દરબારમાં એન્ટર થવાને માટે ક્વોલિફાઈડ છે. તો આ 3 સાધ્વીજીઓ એક 16 વર્ષના ટીનેજર, કહો કે જે તમારે કહેવું હોય, બરાબર છે, એને પ્રણામ કરે છે અને એમ કહે છે કે પ્રભુ અમારા ઉપર એક મોટી કૃપા કરો તમે. હવે તેની ઇમેજિન કે બધી 85-60 વર્ષની ઉંમરથી 3 સાધ્વીજીઓ સાધ્વી હતા, આપની જેમ ગૃહસ્થ નતા. એક યુવાન બાળકને હાળ મહાત્માને પ્રણામ કરે છે અને કહે છે કે ભગવાને પ્રણીત કરેલા આગમ શાસ્ત્રો અમારાથી સમજાતા નથી. શું કીધું કે આગમ શાસ્ત્રો અમે વાંચીએ છીએ પણ અમને નથી, એનો મર્મ સમજાતો નથી. તો આપ કઈ એવી કૃપા કરો કે જેને લીધે અમારા અમે સમજી શકીએ એવું કઈ શાસ્ત્ર રચો કે જેથી અમારા આત્માનું કલ્યાણ થાય. એટલે શ્રીમદજીએ કીધું કે જોઈશું, એમની વિનંતી સ્વીકારે છે અને 3 દિવસની અંદર આખી મોક્ષ મારા રચે છે. તેમાં 108 પાઠની વાત કરી તો 67મો પાઠ ત્યારે લખતો હતો, 67. તો લખતી વખતે તે વખતે પેલા કલમને ખડિયા હતા, બરાબર છે ને? જૂના 100 વર્ષ પહેલાની વાત છે, 130 વર્ષ પહેલા. તો પેલો ખડિયામાંથી સાઈ જોડાઈ ગઈ, વેન વોઝ રાઇટિંગ ચેપ્ટર નંબર 67, એટલે પેલી ચાલી ગઈ, બરાબર છે? એટલે પછી ફરીથી કૃપાળુદેવે ફરીથી તે લખ્યું. એ 67ના પાઠમાં જે સાય જોડાય એ સાય પણ આપણને ધન્ય કરી ગઈ છે કે ત્યાં પછી એમણે અમૂલ્ય તત્વ વિચાર નામની 5 ગાથાનું પદ લીધું, જે આપણે સંદેહ ના કે કોઈ એક દિવસે આપણે એનો આખો સાધ્ય કરવાના છે. તો 16 વર્ષની ઉંમરે આ પદ લખે છે શ્રીમતી કે આટલા બધા એમ શાસ્ત્રમાં આગમનમાં લખ્યું છે કે મેરુ પર્વત જેટલા મોટા પુણ્યની ઢગલા થાય ત્યારે માન 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 આવો મનુષ્ય ભાવ મળે. હવે તેમાં જુઓ, વિશેષતા જુઓ આપણી, વધારે આપણી પુણ્યની વિશેષતા જુઓ. મનુષ્ય ભાવ તો આપણને મળ્યો છે પણ અહીંયા બધા જૈન જ છે ને? કોઈ વૈષ્ણવ છે? હોય તો એ વાંધો નથી. તો ભારતીય સંસ્કૃતિ આપણને મળી, ત્યાં જન્મ મળ્યો, જૈન કુળ મળ્યું, ઉપરથી અત્યારે બધા આપણે અહીંયા પરીક્ષણ કરવા ભેગા થયા છીએ, એટલે એટલીસ્ટ બધાની આટલી જિજ્ઞાસા સુધી એ તો પ્રૂવ કરે છે, બરાબર છે? ઇન્ટરેસ્ટ એટલે તમે બધા આવ્યા છો. ઉપરથી આપણને તીર્થંકર દેવનો ધર્મ મળ્યો છે અને તમારે અહીંયા આઈ વોઝ ટેલિંગ સો મેની પીપલ યર સિન્સ લાસ્ટ 2 ડેઝ કે મને એટલો બધો આનંદ થયો છે અહીંયા આવવાનો, કે આટલું સરસ તમે થિયેટર બનાવ્યું છે, એટલે ધોઝ ઓફ યુ હુ હેવ ઇન્વોલ્વ બીન ઇન્વોલ્વ અને જે તમે કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ ખરેખર વેરી કોમ્પ્લિમેન્ટરી છે. ઇટ્સ એ નાઇસ એન્ડ કોમ્પેક્ટ બટ વેરી વેરી વાઇબ્રેશન એટલા બધા સરસ છે, પ્રતિમાજી ભગવાનની એટલી બધી ભવ્ય છે, અને જે રીતે તમે બધું સેટઅપ કર્યું છે આઈ રિયલી રિયલી આઈ એમ વેરી પ્લીઝ. તો આવું બધું મળ્યા પછી હવે હેવિંગ આ બધી આપણે કહીએ ને કે બધી આપણા માટે તૈયારી આપણા પૂર્વના પુણ્યાએ કરી છે, આ તમે નથી કર્યું, મેં નથી કર્યું, પણ પૂર્વે કઈ જાણતા અજાણતા ત્યાં તીર્થંકર દેવની ભક્તિ કરી દીધી હશે, જાણતા અજાણતા. એ પુણ્યનો ઉદય અત્યારે ભાઈઓ આવે છે, આને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. બે પ્રકારના પુણ્ય છે, એક પુણ્યાનુબંધી પુણ્ય અને બીજું પાપાની બંધુ પુણ્ય. જો પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એ પુણ્યના ઉદયથી બધી જ સામગ્રીઓ પોતાના આત્માના કલ્યાણ માટે આપણા પૂર્વકર્મના ઉદયથી મળે છે, અને જો પાપાનુબંધી પુણ્ય હોય તો સામગ્રી મળ્યા છતાં અહીંયા આવવાનું મન નહીં થાય. એટલે ધોઝ હુ આર મિસિંગ દે પ્રોબેબલી આર ઇન ધેટ ગ્રુપ, જે પેલા મેડિકલ સાયન્સમાં પેલા એક કંટ્રોલ ગ્રુપ રાખીને એક પેલો એક્સપેરિમેન્ટલ ગ્રુપ રાખો છે ને બાબુ સાહેબ, તો આ એમ સમજો કે આ જાણે કંટ્રોલ ગ્રુપ છે, કે જે રિયલી વોન્ટ ટુ ઇમ્પ્રુવ. આપણે બધાને એક મોટો રોગ લાગવો પડ્યો છે. કયો રોગ છે આપણે બધાને મોટો રોગ? બાબુ સાહેબ મોટો રોગ કયો કહેવાય? હે સાંભળ્યું નહીં મેં. આજે બધા લોકો કેન્સર થી ગભરાય છે, બધા લોકો ડાયાબિટીસ થી ગભરાય છે, બરાબર છે, બધા લોકો ઓલ્ડ એજ થી ગભરાય છે. યુ ડોક્ટર્સ નો મોર ધેન આઈ ડુ, ઓકે. બધા અમેરિકામાં તો સ્પેશિયલી મરણનો એટલો બધો ભય છે કે પીપલ વોન્ટ ટુ લીવ ટુ બી 100 એન્ડ વોટ એવર, ઓકે. એના માટે આ બધી આખું ધ હોલ માર્કેટિંગ સ્કીમ છે બધી, બરાબર છે. પણ ભગવાને આમ નથી કહેતા, ભગવાન આમ નથી કહેતા. મારો આ બધો કહેવાનો મતલબ એ છે કે આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ટુ સ્ટીયર યુ ઇન ટુ કે ખરેખર આ વેકઅપ કોલ છે. વિચાર કરીએ આ દિવસમાં કે આપણે જે રીતે આરાધના કરતા આવ્યા છીએ, જે રીતે આપણે પરિશ્રણ છે કે સામાયિક છે કે પ્રતિક્રમણ છે, ક્રમણ છે, કે જે અનુષ્ઠાનો પૂજા આપણે કરીએ છીએ, એ બધી બધી અનુષ્ઠાનો કરવાનું ભગવાને પણ કહ્યું છે. પણ જે રીતે આપણે કરીએ છીએ અને જે એનું ફળ આપણે માનીએ છીએ, ઇઝ ઇટ સમ્યક, ઇઝ ઇટ રાઇટ ઓર ઇઝ ઇટ નોટ રાઇટ? ધેટ્સ વોટ આઈ વોન્ટ ટ્રાય ટુ વેક યુ અપ, ઓકે. તો ભગવાન આગમશાસ્ત્રમાં એમ કહે છે કે સૌથી મોટો રોગ કયો છે ખબર છે? આત્મભ્રાંતિ સમરોગ નહીં. અહીંયા જે જુઓ ઉપસંહારમાં છે, ગાથા નંબર 129, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. જુઓ આ બહુ જ જબરદસ્ત ગાથા છે. આત્મસિદ્ધિની એક એક ગાથા મંત્ર સમાન છે. હવે યાદ આવ્યું એ બી કહી દઉં અત્યારે. ભાઈઓ અને બહેનો, આપણા સદભાગ્ય ભગવાન મહાવીર જયારે દેશના આપતા હતા ત્યારે ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી જેવા ગંધર ચાર ચાર જ્ઞાનના ધારક સુધી એવા ભગવંતો, એમણે ભગવાનની દેશના ધીરીને આગમ શાસ્ત્રો રહેશે, બરાબર ખબર છે. એટલે 12 આગમ શાસ્ત્રો છે, અને પછી છેલ્લું જે આગમ શાસ્ત્ર છે જેનું નામ દ્રષ્ટિવાદ, એ દ્રષ્ટિવાદમાં 14 પૂર્વ છે. 14 પૂર્વનું નામ તો ઘણા સાંભળ્યું છે, બરાબર છે ને. તો એ 14 પૂર્વમાંથી 7મું પૂર્વ નંબર 7 એનું નામ છે આત્મ પ્રવાદ. એટલે આત્માને જાણવું, બેઝિક પ્રવાદ એટલે યુ નો પાવડ, અસ્ત પાવડની જે, ઓકે. તો એ આત્મ પ્રવાદની કેટલી ગાથાઓ હશે, કોઈ એની બધી વોન્ટ ટુ ઇમેજિન ઓર ગેસ? 100, 200, 1000, 5000, 18000 ચાલશે. તો આપણે પેલી જી બોલી જવું, ચાલતું રાખો, ચાલશે. આ ભાઈ કે છે 18000, આ બાજુ હજી ઓછી છે, ઘણી ઓછી છે. વી આર ફાર ફ્રોમ હજી હજી આગળ કરો. ચલો ટાઈમ નો લિમિટેશન છે, એટલે ઇટ્સ મોર ધેન 100000. સત્યાવીસ કરોડ ગાથાઓ છે, વિથ 27 કરોડ કરન્સી ટુ 270 મિલિયન. 270 મિલિયન તો ગાથાઓ છે, એની એની એના ઉપર જે ટીકાઓ બધી છે એ બધી મળીને તો ઇટ્સ ઇન ટુ મિલિયન્સ એન્ડ મિલિયન. મારો કહેવાનો પોઈન્ટ છે કે એક આત્માને સમજાવવા માટે, આત્માના જે શપથ છે જે આત્મસિદ્ધિમાં છે, એ સમજાવવા માટે ભગવાન મહાવીરને 270 મિલિયન ગાથામાં દેશના આપી હતી, જે ગંધર ભગવાન તો ધીરેથી એવા એવા વિચાર કરો કે આપણા આપણા મહાપુરુષો કેવા છે. આ જૈન દર્શન નું ગૌરવ ક્યારે વિચાર્યું છે આપણે? હવે સદ જો તેને 26 વર્ષ થઈ ગયા, જે સાધવીજી પેલી આવી એમને પણ આ પ્રોબ્લેમ હતો, એ બધું વાંચ્યું હતું પણ સમજાતું નહીં, એટલે એમને થયું કે કોઈ સમર્થ પુરુષ મળે આ પંચમ કાળમાં આપણને, અને જો આને સિમ્પ્લિફાય કરી નાખે તો આનું કામ થાય. એટલે એવી જ રીતે જેમ આ સાધવીજીએ કીધું એટલે મોક્ષમાળા રચાય, તેમ શ્રીમદજીના સમાગમમાં એક શોભાભાઈ કરીને એક મુમુક્ષુ હતા, એમને મોટી ઉંમર નહીં, 67 વર્ષની ઉંમર હતી, એટલે એમને યાદ નહોતું હતું બરાબર બહુ. એટલે એમ શ્રીમદજીએ લખ્યું, ત્યારે શપથનો પત્ર લખ્યો હતો. પછી કીધું કે તમે કંઈ કાવ્યમાં લખો, કારણ કે આત્માને સમજી શકાય એવું. એટલે પરમકૃપાળુ દેવે એક જ સ્ટિટિંગમાં 90 મિનિટની અંદર આ 142 ગાથાઓ રચી છે, જેની અંદર પોતે જ લખ્યું છે એમણે કે સ્વાસ્મ પૂર્વમાં જે સાર છે ભગવાનનો એમાંથી એક શબ્દ ઓછો નથી, એક શબ્દ વધારે નથી. તો એક સ્ટિટિંગમાં જે 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 જ્ઞાની પુરુષની આટલી સમજતા હોય કે આત્મસિદ્ધિ આખા આત્મપ્રવાસને સંકેલી લે. પંડિત શુક્લાલજીએ કીધું છે કે શ્રીમદજીની જે સમર્થતા જે છે એ એ મહાન સમર્થતા છે કે જે એક જાણે જેમ જેમ જૈન આપણે વેદાંતમાં જેમ ગીતા છે તેમ જૈન ગીતા અને કહી છે. ઇનફેક્ટ એક વખત કવિ નાનાલાલ, કવિ નાનાલાલનું નામ કેટલાય જાણ્યું છે, અસત્યોમાં અહીંથી પ્રભુ પરમ સત્ય આ બધા એમના મહાન કાવ્યો છે બરાબર, અને ખરેખર મહાકવિ છે અને હું માનીએ છીએ. એકવાર એ નાનાલાલ કવિ અગાશાશ્રમમાં શ્રીમદજીનો અગાશાશ્રમ આણંદની બાજુમાં છે ત્યાં પધારેલા, તેઓ કે લઘુરાજ સ્વામી શ્રીમદજીના અંતેવાથી જીવતા હતા. તો લઘુરાજ સ્વામીને પૂછ્યું કે તમે આત્મસિદ્ધિ જોઈ છે શ્રીમદજીની? તો કે હા પ્રભુ. તો કે તમને શું લાગે છે? તો આ નાનાલાલને હું કોટ કરું છું, એમને કીધું કે અમે કવિ લોકો તો કલ્પનાથી રચના કરી શકીએ છીએ, કવિ કલ્પનાથી ઉપર આકાશ સુધી પહોંચી શકીએ, અમે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રની 142 ગાથા વાંચ્યા પછી આ કવિ નાના લખે છે કે મારી પાસે એક પણ ગાથા રચવાની સમર્થતા નથી, અને આ જે રચી છે તે સમર્થ અનુભવી પુરુષ છે અને નમસ્કાર કરતા હતા ફરી ફરી કવિ નાના લાલ. ઓકે, તો હવે આવું આપણને સિમ્પ્લિફાય કરીને જે આ ચાર પુરુષોની વાત ખાતી કરું છું એમને આપણી છે. એટલે જયારે મેં વાત કરતો હતો કે જયારે મેં આ પેલી થીસિસનું ટ્રીટમેન્ટ વાંચ્યું આપણે આઈન્સ્ટાઈનની લાઈફમાંથી, ત્યારે મને થયું કે આ હું તો જૈન કુળમાં જ જન્મ છું, પણ એક મોટો મને રોગ હતો તે વખતે, એટલે ઇલનેસ નહીં હતી ડોક્ટર, આ વોઝ હેલ્ધી, પણ 35 વર્ષ પહેલાની લગભગ વાત છે, પણ એક મોટો રોગ હતો કે કુળ ધર્મનું એટલું ઝેર હતું મારા હૃદયમાં કે જે બાપદાદાનો ધર્મ એ જ થાય, બીજો કોઈ ધર્મ હોય જ ન શકે, એટલે બધું કુળ ધર્મની પરંપરા પ્રમાણે કરતા બધું. તીરાસરમાં જઈએ, શું કહીએ, પૂજા કરી આવીએ, સામાયિક પ્રતિક્રમણ કરીએ, ફરી પણ આવે એટલે બે ચાર દિવસ ઉપવાસ બી કરી નાખીએ, પછી નામ બી આવે એટલે પછી આનંદ થાય. આને સાચો ધર્મ માન્યો તો કુળ પરંપરાથી જે ધર્મમાં કંઈ પણ સમજ્યા વગર કંઈ કોઈ એક તકો પણ, મને હજી પણ યાદ છે કે આઈ એમ શ્યોર કે તમે લોકોને જ અનુભવ છે, ઘણી વાર પ્રતિક્રમણ આપણે સમસ્યાનું થાય છે તે વખતે પણ એવું હતું ને અત્યારે બી કદાચ એવું છે, બોલનારા એટલી ફાસ્ટ બોલે છે, વંદિત શું એટલું ફાસ્ટ બોલાય કે મને પાછું કે સંસ્કૃત પૂરો અભ્યાસ હોવા છતાં આઈ કેનોટ કેચ ધ વર્ડ. હવે એ જો અર્થ સમજ્યા વગર આટલું ફાસ્ટ બોલાય તો એનું શું ફળ મળે? જે ક્રિયા કરવાથી ભગવાને જો અધ્યાત્મ સાર નામનો ગ્રંથ છે, હવે નેક્સ્ટ સ્ટેપ પર આવું છું, પછી એક શ્રવણ બોલવાનું છે, ખબર આપણે બોલ્યા કે હું ભૂલી ગયો તે નથી કહ્યું. ઓકે, યશુ વિજયજી મહારાજે 108 શાસ્ત્રો રચ્યા છે, 108 શાસ્ત્રો, એટલા આટલા આટલા મેઘાવી પુરુષ હતા, સમર્થ પુરુષ હતા, એમને શાસ્ત્ર સરસ્વતીનું બિરુદ મળેલું, એમને છે તે ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, લઘુહરિપત્ર અને સુત કેવડીનું બી એમને ઉપાધિ મળેલી, ઉપાધિ એટલે એવોર્ડ મળે. તો આ એમણે અધ્યાત્મ સાર નામનો ગ્રંથ રચ્યું છે, તમારી લાયબ્રેરીમાંથી જે મેં કાઢ્યું ને જ્ઞાનસાર બીજો ગ્રંથ એ પણ અહીંયા છે. 108માંથી અધ્યાત્મસાર ને જ્ઞાનસાર જીવનભર વાંચવા જેવું છે, સ્ટડી કરવા જેવું છે, અભ્યાસ કરવા જેવું છે. તો શું કહેવા જતો હતો કે એમણે આમાં લખ્યું છે કે જે જે અનુષ્ઠાનો એટલે જે જે ક્રિયાઓ આપણે કરીએ છીએ આવશ્યક છે, આવશ્યક પૂજા કરવી, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, એમણે લખ્યું છે. એનો આખો ચેપ્ટર બી છે રેફરન્સ મેં કાઢેલું, ચેપ્ટર 3માં અનુષ્ઠાન અધિકાર. જુઓ નામ પણ એવા આપે છે કે અભ્યાસ માં અધિકાર એમ શરૂઆત થાય છે, પછી જે અનુષ્ઠાન ભગવાને કહ્યા છે એમ લખે છે કે જ્યાં સુધી સદગુરુની આજ્ઞા નહીં મળે અને પોતાની મતિ કલ્પનાથી જે જે આપણે ક્રિયા કરીએ છીએ એને કીધું છે કે આ ઝેર અનુષ્ઠાન છે, અભિષ અનુષ્ઠાન કીધા. પોતાની મતિ કલ્પનાથી સમજ્યા વગર જે જે ક્રિયા કરીએ છીએ અને પાછું ઓન ટોપ ઓફ ધેટ કે આપણે ધર્મ કરી આવ્યા. જે જે ક્રિયા સમજ્યા વગર એક તો કરી છે મતિ કલ્પનાથી, અને ઉપરથી વળી આ સાચું છે અને હું જ સાચું અને તમે સાચા નહીં. અને વૈષ્ણવજી જેવા સમર્થ ઉપાધ્યાય કીધું કે આ જે વિશ્વ અનુષ્ઠાન છે પછી એમાંથી ગરડ અનુષ્ઠાન આગળ આવે જગડ આવે છે. પણ જ્યારે જીવને કોઈ સમય દ્રષ્ટિ જ્ઞાની પુરુષ શ્રીમતી જેવા મળે કે વૈષ્ણવજી જેવા મળે એનો ઓળખાણ થાય અને પછી જો એ પુરુષાર્થને સવડો કરે તો બધું અમૃત અનુષ્ઠાન થઈ જાય છે. એ જ ક્રિયાથી મોક્ષ છે ને એ જ ક્રિયાથી બંધ છે. ઓકે, હવે બિફોર ગોઈંગ ફર્ધર આ બે ત્રણ મહાપુરુષોએ વર્તમાન કાળની સ્થિતિ 350 વર્ષ પહેલા કેવી જોઈ છે એની થોડીક આપણે હું તમને વાત કરવા માંગુ છું. તો પહેલા એક સવન લઉં છું દેવચંદ્રજીનો આપણે હેન્ડઆઉટમાં પેજ નંબર 14 કાઢો તમે પેજ નંબર 14 અને પછી થોડી વાત કરું છું ને ધેન વીલ એન્ટર ઇન ટુ ધ મેઇન ટોપિક. પેજ નંબર 14 હેન્ડઆઉટમાં છે. આ દેવચંદ્રજી મહાત્માનું એક અદભુત પદ છે. એમના પદો એક અદભુત છે, એમના નાળથી ન કહેવાય, એક એક અમૃત છે. પણ ધીસ ઇઝ ઇઝિયર વન, બાકી બધા બહુ ગહન છે. તો આમાં દેવચંદ્રજી તીર્થંકર ભગવાનનો વિરહ છે અત્યારે, બરાબર છે ને? એમને પણ વિરહ હતો, કારણ કે 2600 વર્ષથી તીર્થંકર તો બીજા થયા નથી. પણ તીર્થંકર ભગવાન જાણે સાક્ષાત છે, જો આ આપણા માને જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં આ ફરક, એમને તીર્થંકરનો વિરહ છે. પણ જાણે સામે બેઠા હોય ને, આપણે જેમ દાદા જીવતા હોય ત્યારે આપણે બધું પૂછીએ કે મારે ખરેખર દાદા તમારા જીવનનું વિદ્ધમ મને આપો, હાઉ ટુ લીવ ધ લાઈફ. તો આ શ્રીધર ભગવાન શ્રીમંદર આપણે શું કહીએ, મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકરો શાશ્વત હોય છે. શ્રીમંદર સ્વામી આદિ બરાબર દેવાય શ્રીધર ભગવાન એનું સાતમું ભવન છે. એ જાણે સામે બેઠા હોય એવી રીતે આ જો વાર્તાલાપ ચાલે છે. આપણે બધા સાથે કહીએ, બહુ મસ્ત મસ્ત ભવન છે, સરસ છે. મુખ પ્રભુને ન મળી શક્યો, એ બધા પાસે સાથે ગાઓ. શે મુખ પ્રભુને ન મળી શક્યો, તો શી વાત કહાય જીનંદજી નિજ પરવીતક, વાત લહો સહુ પણ મને કિમ પ્રતિત આય. શે મુખ પ્રભુને ન મળી શક્યો. ચાલો ગાય લઈએ છીએ, પછી કૃત્રિ સમરી આપીશ. ભવ્ય ભવ્ય પરિતયનંત તે કૃષ્ણ શુક્લ પક્ષધાર, આરાધકવિ રાધક રીતનો પૂછી કરત નિર્ધાર. શે મુખ પ્રભુને ન મળી શક્યો. ભગવાનને બધા પ્રશ્ન પૂછે છે. શ્રીજી કરીમાં પાસે બીજો પ્રશ્ન પૂછે છે. તેણ કાળે કારણ કે હવે મળે, હાશે મુજને હોશે દી આત્મ તત્વ રુચિ નિજ રિદ્ધિની, લઈશું સર્વ સમૃદ્ધિ. શે મુખ, મને અવાજ નથી આવતો તમારા લોકોનો, જરા જોરથી બોલો. હવે બેટર એક વચન, બહુ અગત્યની વાત હતી. એક વચન જીન આગમનો લહી, નિપાવ્યા નિજ કામ. ચોથી વાત, એક વચન જીન આગમનો લહી, નિપાવ્યા નિજ કામ. એટલે આગમ તારણ સંપજે, ધીલ થઈ કેમ આમ. શે મુખ પ્રભુને ન મળી શક્યો, શ્રીધરજીના નામ બહુ નિષ્કર્યા, અલ્પ પ્રયાસે હોજે મુજ સરીખો એટ લે કારણ લહે, ન તરે કહો કિમાતે. શે મુખ પ્રભુને ન મળી શક્યો, કારણ જોગે સાધે તત્વને
नविसमर्योपादान श्रीजिनराज प्रकाशो मुज प्रत्येक तेहन कोण निदान से मुख मुख प्रभु ने मरी सक्यो भाव रोग ना वैद्य जिने स्वरूप भाव औषध तुझ भक्ति देव चंद्र ने श्री हरिहंत नो श्रेयाधार ए व्यक्ति से मुख मुख प्रभु ने न मड़ी सक्यो।
દેવચંદ્ર જી ની એટલી બધી ઊંચી દશા હતી કે એટલી બધી સમર્થતા હતી કે આ તો બહુ ઇઝી સ્તવન છે, પણ વર્તમાન 24ના જે 24 સ્તવનો છે ને તેમાંથી એક પહેલું સ્તવન ઈઝી છે, બાકી 23 સ્તવનોમાં એમણે દ્રવ્યાનુયોગને સાંકી સાંકીને ભર્યો છે મુકુંદભાઈ, સાંકી સાંકીને ભર્યો છે, અને છતાં જ્ઞાન યોગ અને ભક્તિ યોગ નો એટલો બધો અદભુત સમન્વય કર્યો છે, અને નિમિત્ત અને ઉપાદાન જેને સવારના સમજાવેલું નિમિત્ત એટલે આત્માને જાગૃત કરવા માટે કઈક એક્સટર્નલ લિમિટ જોઈએ, જેને એક્ઝામ્પલ તમે અત્યારે અહીંયા આવ્યા ઘર છોડીને તો તમારા મંદિરમાં એન્ટર થયા એટલે આપણો ભાવ બદલી ગયા કે નહીં, કારણ કે પરમાત્મા અહીંયા બિરાજે છે, બરાબર છે, એટલે આપણે બધા નિમિત્તાધીન જીવો છીએ, જેવું જેવી સિચ્યુએશન હોય તે પ્રમાણે આપણા ભાવ થાય છે, એટલે નિમિત્ત જીવને જોઈએ છીએ કલ્યાણ કરવા માટે, અને ઉપાદાન એટલે આપણા આત્માની શક્તિ રૂપે જે દ્રવ્ય છે, આપણા સવારના સમજાવેલું કે આપણા આત્માના પોટેન્શિયલી શક્તિ કેવી છે કે જેવી તીર્થંકર ભગવાનમાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ કેવળ જ્ઞાન અને સર્વજ્ઞતા પ્રકાશિત છે, એવી આપણા આત્મામાં શક્તિ એવી જ છે, શક્તિ અપેક્ષા છે, પણ અત્યારે માત્ર કર્મથી અવરાયેલી છે, માત્ર કર્મથી જ અવરાયેલી છે, એટલો જ સારી પ્રોબ્લેમ છે। તો અહીંયા કે છે ભગવાને કહે છે કે હે પ્રભુ તમને મુખામુખ તો નથી મળી શક્યો, પણ અમે તો તમારી સાથે વાત કરી શકીએ છીએ, આ બધું 1-800 એ લોકો પાસે 1-800 નંબર હોય છે, એટલે જે કેન કોલ એની ટાઈમ, જે કેન ઇવન ઇમેલ દેન, ઓકે, તો એ કહે છે કે હજુ પણ જો તમે મળત ને પ્રભુ તો હું તમને પૂછી લઉં કે હું ભવ્ય જીવ છું ભાજી અભવ્ય જીવ છું, હું ખરેખર કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ છે કે હું સમયદ્રષ્ટિ છું કે મિથ્યાદ્રષ્ટિ છું, અને હું આરાધક છું કે વિરાધક છું, આ ખૂબ વિચારજો, જે જે અહીંયા દેરાસરમાં આવીને કે ઘરે રહીને જે જે અનુષ્ઠાન કરીએ છીએ ખરેખર આરાધના કે કરીએ છીએ, સમ્યક આરાધના જે શંકર ભગવાને એ કરી છે એ પ્રમાણે કરીએ છીએ કે મતી કલ્પનાથી કરીએ છીએ, મૂળ માર્ગ પ્રમાણે કરીએ છીએ કે કુળ ધર્મ પ્રમાણે કરીએ છીએ, ઓકે। પછી કે છે કે હવે જો તમે મળ્યા તો પૂછે કે પ્રભુ ક્યારે મારા આત્માની સિદ્ધિ થાય અને મને આત્મા પ્રત્યે રુચિ ક્યારે થાય એ સમય બતાવો, એ સમય મારો પાક્યો છે કે નહીં, અને કાળ લબ્ધિ કહેવાય છે, પવિત્ર વેતાને કાળ લબ્ધિ, એટલે કેવું તમે મળ્યા તો પૂછી લે, બરાબર ને, જુઓ કેવી 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 કેવો ડાયલોગ કર્યો છે। પછી હવે જુઓ કે માર્ગ તો બહુ ડિફિકલ્ટ છે, પણ જો અવલંબન ભગવાનનું મળે તો શું થાય, કે એક વચન જે નાગમનો, આ બધા શાસ્ત્રો છે ને, મારું એક વ્યસન છે કે મને શાસ્ત્રો અભ્યાસની બહુ જ રુચિ છે, એક એક શાસ્ત્ર હું 10 વાર 20 વાર 50 વાર 100 વાર વાંચું, ત્યારે પણ મને વિચાર થાય જયારે સવન વાંચું ત્યારે આ બધું કઈ જરૂર નથી હતી, બધું એક વચન પકડી લો ને પ્રભુ, એક વચન જેને આગમનું લઈ નિપાવ્યાની જે કામ, એવા મહાપુરુષો થયા છે કે જીનેશ્વર ભગવાનનું કોઈ એક પણ વચનને પરિણામન કરીને મોક્ષે ગયા છે, એવા એક્ઝામ્પલ હું પછી પરિસરમાં આપી દઈશ વિગો પરદર। તો કહે છે કે તો પછી પોતે કે અને કહે છે કે એના માટે આગમ કારણરૂપ છે, કારણ કે ભગવાનની વાણી આગમરૂપ છે, એટલે કે જીનેશ્વર પ્રભુ જો કૃપાળુદેવનું એક સરસ પદ છે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ તે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ। ઉત્તરા પરમાત્માના વચનો જીનવાણીનું જે આપણે મહાત્મા ગાઈએ છીએ, એક વાણી એક વચન પણ જો ખરેખર આપણા આત્મામાં પરિણમે સાચી રુચિ થાય તો હોલ ક્વેશ્ચન ઇઝ કે ખરેખર આપણે આપણને ખરેખર બર્નિંગ ડિઝાયર છે કે આ જ ભાવમાં કલ્યાણ કરવું છે, કે પછી હજી તો છોકરાઓ નાના છે અને પછી ગ્રાન્ડ ચિલ્ડ્રન થાય અને પછી હવાઈની ટ્રીપ બાકી છે, હજી અલાસ્કા જવું છે, યુરોપ જવું છે, પછી મોટા થતું ત્યારે કરી, જો એવી જાતની જો આપની મેન્ટાલિટી હોય તો ભગવાન એમ કહે છે કે તું આરાધક જીવ છે, હાર્વર્ડમાં જવું હોય અને સી ને ડી ગ્રેડ આવ્યા હોય તો કેટલાને એડમિશન મળે, ક્રેશ કેનમાં મૂકી જાય તમારી રેઝ્યુમે, અથવા વિતરાગ પરમાત્માના ધર્મ ની આરાધના કરવા માટે ક્વોલિફિકેશન જોઈ છે, યોગ્યતા જોઈ છે, પાત્રતા જોઈ છે, એની વાત ચાલે છે. આ ઇન્ટ્રોડક્શન માં આપણે 1000 પાપસ્થાનોનું ટોપિક છે, એને દૂર કરવા આમ સાવ ઇઝી છે, પણ જે રીતે આપણે કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં ઇટ ઇઝ નોટ વર્ક. જો વર્ક થઈ ગયું તો અત્યારે આપણામાંથી ઘણાને સમયદર્શન થયું, કોઈને સમયદર્શન આત્માની અનુભૂતિ થઈ હોય તો હાથ ઊંચા કરશે તો મારા નમસ્કાર દર્શન. ખરેખર વાત તો ઓકે, અહીંયા આ વાત કરે છે. જુઓ પછી કે છે કે શું કે છે કે તીર્થંકર દેવના નામથી ઘણા લોકો તરી ગયા. આપ જાણો છો બધા બરાબર છે ને, તીર્થંકર ભગવાન નામથી જ ચડી ગયા છે. તો હવે કે છે કે હું કેમ ન કરું પ્રભુ, જો આ પોઝિટિવ થિંકિંગ રિલેટેડ છે કે તમે છો ને હાથ પકડવા વાળા. પછી આગળ કે છે કે કારણ જો કે સાધે એટલે તમે નિમિત્ત તો મળ્યા છો, હવે 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 જો હવે જો હું ઉપાદાન એટલે મારા આત્માની કલ્યાણ કરવાની રૂચિ ન કરું. આત્મા તો ભવ્ય જ છે બેન, આત્મામાં શક્તિઓ છે જ બધા આત્મામાં, પણ જ્યાં સુધી દિવાસળી હોય દિવાસળી પેલો મેચ બોક્સ અહીંયા પડ્યો હોય તો પોતાની મને નહીં પકશે, પણ હું કાઢીને એને સ્ટ્રાઇક કરું તો તરત જ મેચ થઈ જાય. તો એની અંદર જેમ દિવાસળીમાં જેમ અગ્નિની પોટેન્શિયલી શક્તિ છે પણ પ્રગટ નથી, તો એ જેમ પ્રગટ નથી તેમ આપણા આત્મામાં પણ અત્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની અત્યારે શક્તિ છે. ભાઈ અંગેનો એક આના પછી વાત કરું છું, કેટલો સમય લાગે કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે. ઓકે ટોક અબાઉટ ધ મિનિટ. એટલે કહે છે કે તમે તમને મેં મારા આત્માનું શું ઉપાદાન કેમ જાગૃતિ કર્યું એના માટે એ પ્રભુ મને કહો કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, વોટ ધ મારી ઇલનેસ શું છે. ડોક્ટર પાસે આવે છે સમર્થ વૈદ્ય પાસે ઓકે, અને કહે છે કે વોટ ઇઝ માય પ્રોબ્લેમ કે હું મારા આત્માની કેમ કલ્યાણ કરવાની રૂચિ થતી નથી. પછી છેલ્લી ગાથામાં આપણે બધાને અદભુત પાસે સંદેશો આપે છે કે ડોન્ટ વરી, જો તમારી મતથી સન્મુખ થાય ભગવાનની આગળ અને રૂચિ સાચી થાય તો દેખાય છે કે ભાવરોગના વૈદ્યજીને શું જેટલા રોગ છે, ભાવરોગ એટલે ભાવનો રોગ એટલે જે પરિભ્રમણનો છે આદિવ્યાધિ ઉપાધિ જન્મ જરા નથી એના એને સોલ્વ કરનારા વૈદ્ય જીનેશ્વર ભગવાન છે. અને એની ઔષધ શું છે, વેરી ઇઝી છે, ભક્તિ છે. પણ ભક્તિ કઈ એનો આપણે સવારના સેશનમાં લઈએ છીએ કે અધ્યાત્મ ભક્તિ, જેને આપણે ભક્તિ માની છે એનાથી આપણું જો કલ્યાણ નથી થયું તો કોરોલરી એમ એમ સૂચવે છે કે આપણા થિયરમમાં સમથિંગ ઇઝ રોંગ. મારે ડોક્ટરેટમાં મારે ફિઝિક્સનું બી હતું અને પછી અનધર ડોક્ટરેટ મારી મેથેમેટિક્સમાં બી છે, એનો થિયરમ તમારે સોલ્વ કરવા છે ઘણી વાર. તો એક કોઈ કોઈ ડોક્ટર આપણે મેથેમેટિક્સના એટલા પ્રોબ્લેમ ડિફિકલ્ટ આવે, એક ક્યાંક મિસ્ટેક આવી ગઈ તો રાતો ને રાતો જાગવું પડે. અને એડવાઇઝર જસ્ટ વિલ નોટ એપ્રુવ ઇટ, આ તો એક્ઝામ્પલ આપું છું. તો અહીંયા કહે છે કે સાચી ભક્તિ તો જેનેશ્વર ભગવાન પ્રત્યે થાય, જેમ આનંદગંજી યશો વિજયજી દેવચંદ્રજીના પદોમાં જેમ બતાવી છે તો કામ થાય. એટલે કે છે અહીંયા મારે દેવચંદ્રજી પછી આજુ આ બધી પોઝિટિવ થિંકિંગ વાળા બધા પુરુષો છે કે અમને તો તમારો આધાર છે પ્રભુ, અમને ક્યાં ચિંતા, તમે માથે બેઠા છો ને, માથેના માથાના મુગર જેવા જો તીર્થંકર દેવ છે અને સદગુરુ ભગવાનની ઓળખાણ થાય તો આ કામ એક સેકન્ડમાં થઈ જાય. જો દેવચંદ્રજીને મેં વાત કરીને હમણાં જે સમય લીધું ને આજ આપણું, એ જ દેવચંદ્રજી ઘણો બધો સમય એમને ગુજરાતમાં જ ગાળ્યો હતો અને 35 વર્ષની ઉંમરે 24 લખી આખે 24 સવન અને પછી તો ઘણા શાસ્ત્રો રચ્યા જ્ઞાનકાર ઉપર. આ જે જ્ઞાનકાર યશોવિજયનું છે એના બાજરે મેં તમને કીધું કે આનંદગંજી અને યશોવિજયજી સમકાલીન હતા, 1650 to 1720 નો લગભગ સમય છે, અકબરના ડેથ પછી સાંજાના વખતમાં મુગલોના સમયમાં. અને 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 યશોવિજયજી અને આનંદગંજી પછી 100 વર્ષ પછી દેવચંદ્રજી થયા, એટલે લગભગ 200-250 વર્ષ પહેલા. ઓકે તો દેવચંદ્રજી એમણે જ્ઞાનકાર ઉપર આખી સંસ્કૃતમાં ટીકા લખી છે, સંસ્કૃતમાં ટીકા. યશોવિજયજી મહારાજ પ્રતિ એટલો બધો અહોભાવ હતો કે શાસ્ત્ર ઉપર આખી સંસ્કૃતિ ટીકા લખી છે. ઓકે તો પોઈન્ટ એ છે એને બીજા ઘણા શાસ્ત્રો રચ્યા છે. હવે એમનું જયારે 6 મહિના બાકી હતા ત્યારે એમને એટલા બધા જ્ઞાનની નિર્મળતા થઈ ગઈ કે એમને ખ્યાલ આવી ગયો. એક શિલાલેખ છે ખંભાતમાં, એમાં લખે છે પોતે કે અમારા જ્ઞાનમાં એમ જણાય છે, આ દેવચંદ્રજીને કોટ કરું છું કે અમારા જ્ઞાનમાં એમ જણાય છે કે અમે આવતા ભવે મહાવીર ક્ષેત્રમાં જન્મ લેવાના છીએ અને ત્યાં શ્રીમંદર સ્વામી આગળ બરાબર સાંભળ્યું 8 વર્ષે દીક્ષા લેવાના છીએ અને 8મી વર્ષે અમને કેવળ જ્ઞાન થવાનું. કાર્ય અંગેનો વિચાર કરો કે કેટલી બુદ્ધિ જોઈએ, 8 વર્ષના બાળકમાં કેટલી બુદ્ધિ હોય બોલો, એટલો સંયોગક્ષમ હોય ભગવાન કહે છે તોય તમને કેવળ જ્ઞાન થાય. પણ નિર્મળતા જોઈએ, ચિત્ત શુદ્ધિ જોઈએ, જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે કરવાની તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ તો થાય. નહીં તો 8 વર્ષના બાળકને તમે પેલું કપડાનું ફોલ કરવાનું આપો ને તો એને કહી શકે. પણ એ બાળક જો ભગવાનને સન્મુ એવા એક્ઝામ્પલ છે, આયનસી કુમારના ને ઘણા બધા છે, 8-8 વર્ષના બાળકો કેવું જ્ઞાન સામે ગયા છે. તો ભાઈ અને બેનો વાત એ છે કે આટલી બધી અદભુત વાત છે. હવે જુઓ, 350 વર્ષ પહેલા આ મહાપુરુષોએ જૈન દર્શન ને એટલું બધું કસરેલું જોયું. આનંદ ગાંધી ના સમયમાં 350 વર્ષ પહેલા 84 ગજ હતા. કેટલા? 84 ગજ હતા. એ જોઈને આનંદ ગાંધી ને ખૂબ જ ખેદ થયેલો. એટલે આની અંદર જ જો હવે ખાનું કાઢો કે આ એટલા માટે તમને બધું પોઈન્ટ આઉટ કરું છું કે સવારના સેશનમાં હું 1000 વાર તમને કહીશ પણ તમે નહીં આવો બનતા સુધી, એટલે મારે અત્યારે અહીંયા કાઢવું પડે છે. આ બધું હું તો રિક્વેસ્ટ કરવાનો છું, બાકી હું બહુ નકતો છું એવો પ્રશ્ન. મને શરમ છે જ નહીં કોઈ, મને તો મારા ભગવાનની સેવા કરવામાં આવે. હું તમને ઉપદેશ આપવાનો છું, જ્યાં હું જાઉં છું ને તો તમને બધાને જોઈને મને બહુ આનંદ આવે છે. એટલે હું તો મારે પોતાને સ્વાધ્યાય છું. મારે જો પેજ નંબર 8 કાઢો, પેજ નંબર 8 આનંદગંજીનું. આનંદગંજીએ આમાં ડિસ્ક્રાઇબ કર્યું છે કે કેવી કન્ડિશન છે આપણી બધાની અને કેવો આપણે સાચા ધર્મને સમજ્યા વગર કામ કરીએ. જો 2-3 ગાથા લઈ લીધી. પહેલી ગાથા લ્યો, ધારતર સોયલી દોયલી ચૌદ માધીન કણી ચરણ સેવા ધાર પર નાચતા દેખબાજી ગરા સેવના ધાર પર રહે ન દેવા. હું ઉભા રહી એમ આનંદ ગાંધી લખે છે. જુઓ આ શૈલી જુઓ, આ વાસ્તવનો થોડોક અભ્યાસ થાય ને તો સાચી ભક્તિ શું છે એનો ખબર પડે. કારણ કે આ સમર્થ પુરુષોએ આત્મ અનુભૂતિ કરીને સર્વ આગમ શાસ્ત્રનો નિચોડ આ પદોમાં મૂક્યો છે. શ્રીમદજી રચ્યું છે એક જગ્યાએ કણકોપાળો દેવે કે આનંદગંજીની સિદ્ધાંત જ્ઞાન, મુકુંદભાઈ આનંદગંજીનો સિદ્ધાંત જ્ઞાન એટલે આગમ શાસ્ત્રનો એટલું તીવ્ર જ્ઞાન હતું કે 6-6 ગાથા 8-8 ગાથામાં આખા મોક્ષ માર્ગને સમાવી દીધો છે. એવી એની 24-24 ગાથામાં શક્તિ છે. એટલે કે છે કે આનંદગંજી કે છે કે તરવાની ઝાડ પર ચાલવું સહેલું છે, પણ જિનેશ્વર ભગવાનની સેવા કરવી આનંદગંજી કે છે કે બહુ ડિફિકલ્ટ છે. આનંદગંજી જેવા સમર્થ પુરુષ ને એવું લાગતું હોય ને આપણે તો બસ આવી ગયા, પૂજા કરી ગયા, ચાંદા કરી ગયા, વૃદ્ધિ કરી ગયા, ધર્મ થઈ ગયો. અનુષ્ઠાનો બધા ભગવાને જ બતાવ્યા છે પણ આપણે જ્યાં સુધી એનો મિનિંગ સમજ્યા નથી, સામાજિક તરત ભગવાનનું સ્વરૂપ સમજ્યા નથી, કોની પૂજા કરીએ છીએ. અહીંયા 3 પ્રતિમાજી ભગવાનની છે, ભાવિ સ્વામી ભગવાન બેઠા છે. સંડેના દિવસે ભાવિ જયંતિ આપણે ઉજવી છે ને, ઉજવા નથી ત્યારે હું સમજાવીશ કે વર્ધમાન કુમાર રાજકુમાર માંથી ભગવાન મહાવીર કેમ થયા. કેટલી વાર આપણે પરિસર બેસીને વિચાર કરીએ છીએ કે ભગવાન એવું શું અદભુત પરાક્રમ કર્યું કે 12.5 વર્ષમાં બધા કર્મ નો ભૂખો ઓડાવી દીધો અને કેવો જ્ઞાન પ્રાપ્ત કર્યું. ટુ વી એવર થિંક અબાઉટ ધેટ. તો અહીંયા કે છે કે સર્વાની ધાર પર ચાલવું સહેલું છે પણ 14માં જીને એટલે જીનેશ્વર ભગવાનની સેવા કરવી બહુ ડિફિકલ્ટ છે. કારણ કે એમની આજ્ઞાનું આરાધન કરવું, ભગવાને કહ્યું છે જે આજ્ઞા આપી છે એક એક આજ્ઞાનું આરાધન કરીને જીવન એમાં થાય તો જ મોક્ષ માર્ગમાં એન્ટ્રી મળશે. બાકી તમે અનંતવાર ક્રિયા કરશો કોઈ કામ નહીં થાય, કોઈ કામ નહીં થાય. આ હું નથી કહેતો, આ મારી સર્ટિફિકેટ નથી. આ બંને બાજુ પરમાત્મા બેઠા છે. ઓકે, એમની છે. હવે જો હવે નેક્સ્ટ 3 ગાથા લો, 2nd શિફ્ટ કરો. હવે આનંદ ગણીને શું લાગ્યું 350 વર્ષ પહેલા. ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે તે ઉદર ભરણાદિ નિજ કાજ કરતા મોહનળિયા કરી કાળ રાજે હે ધાર તરવાન. જો અદભુત એમનું સામર્થ્ય હતું. ખૂબ જ સિદ્ધિ સિદ્ધિ થકેલી. એવરી ડે આઈ વિલ ટોક અબાઉટ ફ્યુ એક્ઝામ્પલ આનંદગંજીના જીવનનું, યશો વિજયજીનું ગરિયા શું આગળ ચાલી રહ્યું છે. પણ એની વે લેટ્સ લુક એટ ઇટ. એ કે છે આનંદગંજી કે છે 350 વર્ષ પહેલા કે એટલા બધા ગચ્છના ભેદ પડી ગયા છે કે આ શ્વેતાંબરને, આ તપોવસને, આ પદાનુને, આ બધી કુળ ધર્મની ખોટી માન્યતા માટે બેસી છે. સાચો ધર્મ તો દૂર રહી ગયો. એટલે કહે છે કે ગચ્છના ગચ્છનો મતાગ્રહ છે, ગચ્છનો મતનો આગ્રહ છે કે અમે શ્વેતાંબર આમ જ કરીએ, દિગંબર વાળા બરાબર નથી. દિગંબર વાળા કહે છે કે અમને કરીએ સાચું છે. સ્થાનક વાસી કહે છે અમને અહીંયા મારે કોઈનો ટીકા કરવાનો મારો ઉદ્દેશ નથી. પણ જ્યાં સુધી શ્રીમદીએ કહે કે લખ્યું છે કે જ્યાં સુધી ગક્ષનો આગ્રહ છે ત્યાં સુધી તત્વો પ્રત્યે દ્રષ્ટિ દેવાની નથી. જ્યાં સુધી ગક્ષનો આગ્રહ છે ત્યાં સુધી તત્વો પ્રત્યે દ્રષ્ટિ થવાની નથી. એક જગ્યા લખ્યું છે કે મત મતાંતરથી અને ગક્ષના આગ્રહથી કોઈ જીવ મોક્ષ ગયો નથી, શ્રીમદીએ લખ્યું છે. તો જ્યાં સુધી આપણામાં હજી આ વાળાના બધા ફેંસા ભરાયા પછી અંદર ભરાયા છે, આ બધું આમ ડોક્ટર આ બધા કેન્સર બધા ટ્યુમર્સ છે, અનાદિકાળથી આ ટ્યુમર સાથે આવતા રહ્યા છે. ઓકે, એની કિમોથેરાપી કોઈ હજી બતાવી નથી. આ પુરુષોએ બતાવી છે, દવા આવેલી છે અને ફ્રી છે. પાછું એમની પાસે જશો તો એમને એટલે બહુ બધી છે કેન્સર સ્પેશિયાલિસ્ટ, તમે જાણો છો કેટલું એક્સપેન્સિવ છે, રાઈટ? પણ આ તો ફ્રી છે, આપણે બધું બધું મફતનું મળી છે, કોઈને આવું જ નથી. ગરજ ક્યાં છે? ગરજ જેમ છે ગરજ તો કે છે શું ગક્ષના ભેદ બહુ નયણની આળખા તત્વની વાત કરું. તમે લાજ નથી આવતી કે હું દિગંબર ધર્મ સાચો, ધારો કે હું એમ કહું છું શ્વેતાંબર ધર્મ ખોટું છે. અત્યારે ગક્ષ પક્ષના કેટલા આપણે સમય શિખર પર હજી પણ ઝઘડા ચાલે છે કે નહીં, બહુ બહુ દુઃખની વાત છે. પણ અહીંયા આપણે તમે લોકોએ બહુ અદભુત કામ મેં તમે કીધું કેમ કર્યું છે કે તમે બધાનો સમન્વય કરીને હાર્મોનિયસલી જે કર્યું છે બહુ ઉત્તમ વાત છે. પણ એ આનંદ ગાંધી તો કહે છે કે ગક્ષની વાત કરતા તત્વની વાત કરતા અને રાજ્ય પછી કહે છે કે ઉદર ભરનાદીની જે કાળ કરતા પડે. તે વખતે સાધુઓ પણ એમણે એવા જોયા કે ભિક્ષા લેવા જાય અને ખાય, પણ પછી કે મોહ નડિયા છે, મોહના વશમાં એ પણ ભૂલી ગયા છે ભાન કે શું કરવાનું છે. ઓકે, પછી હવે જુઓ ગાથા નંબર 5 દેવગુરુ ધર્મની, પછી એના પછી હું બોર્ડ પર આવું છું. દેવગુરુ ધર્મની શુદ્ધિ કવો કિંમત રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા નયાણો, એ શુદ્ધ શ્રદ્ધા નવીણ સર્વ ક્રિયા કરી સાર પરલી કરું જે અજાણ. આ બહુ અદભુત બહુ જ બહુ જ લબ્ધી ગાથા છે. લગભગ એક એક શ્વેતાંબરના આચાર્યો આ ગાથાને પોતાના વ્યાખ્યાનમાં કોટ કરે છે, હજાર વખત લીધી જયારે ઇન્ડિયા જાઉં થાય અને અદભુત જ છે. શું કે છે અહીંયા કે જ્યાં સુધી જુઓ ભાઈઓ અને બહેનો આ એટલા બધે ઇમ્પોર્ટન્ટ છે કે ધીસ ઇઝ ધ રિયલ વેક અપ કોલ. આનંદગંજી કહે છે કે તમે જે જે ક્રિયા અનાધિકારથી કરો છો એ કેવી છે? થાર પર લીપવું, એટલે આપણે પેલો યુનો જૂના જન્મમાં પેલો કરતા હતા ને ઇન્ડિયામાં, આપણે પેલો થાર ઉપર બરાબર છે, બહેનને વધારે ખબર છે. ઓકે, હવે એ શું કહે છે અહીંયા કે જ્યાં સુધી સદદેવ સદગુરુ અને સદધર્મની સમ્યક ઓળખાણ નહીં થાય. જો દેવ તો સાચા મળી ગયા છે ગર્ભથીમાં, તીર્થંકર દેવ તો સાચા છે એમાં કોઈ ક્વેશ્ચન નથી. ધર્મ પણ કેવલી પણ તો ધર્મો સકાળી મંગલામાં શું બોલીએ છીએ, ધમમ શરણમ ગચ્છામિ, કેવલી પણ અંતર ધમમ શરણમ ગચ્છામિ, બરાબર? એ તો સાચો છે, પણ પ્રોબ્લેમ કે વચમાં ગુરુની ઓળખાણ નથી. જ્યાં સુધી સાચા આત્મ અનુભવી ગુરુની ઓળખાણ જીવને ન થાય ત્યાં સુધી જે પણ કઈ ક્રિયા કરવામાં આવે છે તે બધી મિથ્યા છે એમ તીર્થંકર ભગવાન કહે છે. એટલે અહીંયા આનંદગંજી કહે છે કે જ્યાં સુધી દેવગુરુ ધર્મની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા થાય જ નહીં, અને જ્યાં સુધી સાચી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી જે પણ ક્રિયા કરવામાં આવે છે એ બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. જયચંદ્રજીનો બીજું નાનક ઉત્સવ હોય છે, આ પણ બધા જ આપણા આચાર્ય ભગવાન બહુ કોટ કરે છે. એમાં લખે છે કે અમકિત નવી લયું રે તે તો રૂલ્યો ચતુર્ગતિ માય. જયચંદ્રજી કહે છે કે સમય દર્શન જો પ્રાપ્ત ન થયું ત્યાં સુધી ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ છે. ટુ ધી એક્સટેન્ટ કે નેક્સ્ટ ગાથામાં શું કહે છે, જો પ્રસ્થ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાજ્યો, બરાબર સાંભળજો, ત્રસ્ત થાવર કી કરુણા કીની જીવન એક વિરાજ્યો, તીન કાલ સમાયિક કીનો સુખ ઉપયોગ ન લાદ્યો, સમકિત નવી લયું રે તે તો રૂલ્યો ચતુર્ગતિ માય. આવા સમર્થ પુરુષ એમ કે છે કે અનંત વાર આપણે એ ક્રિયાનું અભિમાન કરીને કે ત્રસ્ત થવાની એક જ હિંસા ન કરી એવી આપણે અહિંસા પાડી છે, ત્રણેકાર સામાયિક કર્યું છે, બધા ભગવાને કહેલા અનુષ્ઠાન કર્યા છે, પણ શુદ્ધ ઉપયોગ એટલે આત્માને જાણ્યા વગરની ક્રિયા એટલે વર વગરની ધ્યાન થઈ. ઓકે, એના જેવી વાત છે કે જે મૂળ તત્વ અને એ આત્માની ઓળખાણ સદગુરુને ઓળખ્યા વગર કોઈ કાળે થતી નથી. આ તીર્થંકર દેવનું વચન છે. તો જ્યાં સુધી આત્મા આપણા આપણા આત્માની અંદર સદગુરુને ઓળખવાની પહેલા તો જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી જેટલું કરીએ છીએ ને, આ હું નથી કહેતો પણ મારા ગુરુ કહે છે, તીર્થંકર ભગવાન કહે છે કે ત્યાં સુધી બધું જ નિષ્ઠા છે. અહીંયા આનંદગંજી પણ એ જ ટેસ્ટિમની આપે છે. તો જેને આપણને સદગુરુની ઓળખાણ નથી થઈ તેને પહેલા તો અંદરમાં ઓળખવા માટે પરિષ્કૃત બુદ્ધિ કેળવવી પડશે. જો પોતામાં સત્પાત્રતા આવે, યોગ્યતા આવે, ક્વોલિફિકેશન આવે, તો જ ખબર પડશે કે કોણ સાચા ગુરુ ને કોણ ખોટા ગુરુ. એટલે એ અત્યારે એ સબ્જેક્ટ આપણે નથી લેતા, પણ પોઈન્ટ એ છે કે જ્યાં સુધી આ મતી કલ્પનાથી આપણે ધર્મને આરાધી રહ્યા છીએ ને, ઓબ્વિયસલી અત્યાર સુધી આપણને સમ્યક દર્શન નથી થયું, કેવળ જ્ઞાન તો જરૂર પ્રાપ્ત નથી થયું, નહીં તો અત્યારે અહીંયા નવો પ્રસિદ્ધ કિલ્લામાં બેઠા હોય, બરાબર છે. બટ ધ ફેક્ટ દેટ વી આર ફિઝિકલી હિયર અને ધ ફેક્ટ દેટ આપણે સમયે સમયે ક્ષણે ક્ષણે રાગ દ્વેષનો અનુભવ થાય છે, બરાબર છે. શ્રીમદ રાજચંદ્રજીને એટલી બધી ઊંચી દશા હતી, લખે છે કે નિર્વિકલ્પ સમાધિમાં અમે નિરંતર રહીએ છીએ. સંસારમાં ગ્રસ્ત દશામાં રહ્યા છતાં, અતિ ઉપાધિમાં રહ્યા છતાં, જળની જળમાં કમળની જેમ રહે છે તેમ જેમ મહામુનિઓ રહેતા એવી એમની ઊંચી દશા હતી. તો હવે 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 માર્ગ કેમ પકડવો, તો એના અવલંબન માટે આ મહાપુરુષોએ જે આપણને જે રીતે માર્ગ બતાવ્યો છે એ માર્ગની સાચી થવી જોઈએ. ક્વિકલી હવે જે જે અઢાર પાપસ્થાનકની સજા જે આપણે એના પર લેવાના છીએ, જેને હેન્ડ આઉટમાં રાખી છે, એ એ અઢાર પાપસ્થાનકનો મૂળ કર્તા યશો વિજયજી ઉપાધ્યાય છે, જેનો ફોટો અહીંયા છે, બરાબર. હા, વિશ્વાસ એમના વિશે શોર્ટ સ્ટોરી કહું છું અને પછી આપણે આગળ વધીએ છીએ. હા, આજના ટોપિક યશો વિજયજી ઉપાધ્યાય 5-7 વર્ષના હતા ત્યારે એમની એમના દાદીએ એમને એક ઘણી બધી લાંબી સ્ટોરી, બહુ લાંબી નથી કરતો, એમને દીક્ષા લેવાનો ભાવ થયો યશો વિજયજીને, અને એમના 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 ગુરુ નય વિજયજીને તૈયાર કર્યા. 12-13 વર્ષે એક્ચ્યુઅલી દીક્ષા લીધી છે. 20 બહુ ફાસ્ટ જાઉં છું. તમારે વાંચવું હોય તો અધ્યાત્મ સારની અંદર આખું યશો વિજયજીનું જીવન દર્શાવ જીરો સ્ટોરી છે. પ્લીઝ ડુ રીડ, તમારી લાઇબ્રેરીમાંથી જ લઈ આવે છે. ઓકે, હવે 20 વર્ષની ઉંમરે એમને કોઈ તમારા જેવા કોઈ સારા શ્રાવકે એમને કાશી ભણવા મોકલ્યા, કારણ કે ખૂબ જ ખૂબ જ એમનો સહયોગ સમતો. કાશી ભણવા જાય છે, 5 વર્ષ કાશીમાં રહે છે, ખૂબ જ સંસ્કૃત કાકૂસ તર્ક ને લોજિક ને બધું એટલું બધું જબરદસ્ત બધું કરે છે. 25મી વર્ષે પાછા આવે છે. પછી જ્યાં જ્યાં ઉપદેશ આપે છે, દીક્ષા તો લીધેલી, ત્યાં શું કરતા યશો વિજયજી મહારાજ કે પોતાના સાથે જે પછી ઉભેલું જે એના અંદર જે બધા હોય ને, એમની આગળથી 4 ધજાઓ રાખતા હોય ચારે તરફ, એક ધજા અહીંયા, એક અહીંયા, એક પાછળ આગળ, એવી રીતે જતા. તો એક વખત એમના જે દાદીમાં હતા જેમની સાથે એ પહેલા રહેલા, એમણે એમને એકવાર એમનું વ્યાખ્યાન સાંભળવા અને એમને કીધું કે એને જથા કહેતા, જય જય યશો વિજયજીનો જથા. એને કીધું જથા આ 4 ધજાઓ શેના માટે છે, તો કે અમે કાશી ભણીને આવ્યા છીએ કે એનું પ્રતીક છે. ત્યારે દાદીમાં પ્રશ્ન પૂછ્યું છે કે ગંધર્વ ભગવાનો કેટલી કેટલી ધજાઓ રાખતા હતા, ગૌતમ સ્વામી આદિ ગંધર્વ ભગવાન તો કેટલી ધજાઓ રાખતા હતા, એક વીજળીનો કારણ થયો એટલે 4 ધજાઓ નીકળી ગઈ. એટલે પહેલા જો આવા મહાપુરુષને પણ આટલો માન કરતા આગળ આવે, ધીસ ઇઝ સ્ટેપ નંબર 1. પછી આગળ જતા શું થાય છે, યશો વિજયજી સમર્થતા વધતી જાય છે, ખૂબ સહયોગ સમજે, સરસ્વતી દેવી એમને પસંદ થાય છે, ગંગાના કિનારે 1 મહિનાનો ઉપવાસ કરીને ખૂબ જ આરાધના કરે છે. એટલે ન્યાય વિશારદ ને ઘણા બધા શાસ્ત્રો રચવાની સ્વરૂપ થઈ, પણ હજી હજી એટલું જ્ઞાન સમ્યક નહોતું થયું. હવે આવામાં મોટા પુરુષને આટલું આડું આવે, નાનકડી વાત તો આપણી તો ક્યાં વિશ્વાસ છે, બરાબર છે. હવે એક વખત જો આમાં આ અધ્યાત્મ સારની અંદર પેજ નંબર 29માં યશો વિજયજીનું જીવન ચરિત્ર છે, જેને હમણાં જેને નોંધ કરી છે, કે એક વખત યશો વિજયજી ઉપાધ્યાય ખંભાતમાં વ્યાખ્યાન આપતા છે, ત્યારે જેમ આપણે અત્યારે બેઠા છીએ, ત્યારે એકદમ રૂમની પાછળ એક વૃદ્ધ કોઈ સાધુ માથે કામળી કાળી ઠંડી હતી એટલે કરવું હતું, એ કંબલ થયો ને કામળી, એ પહેરીને પાછળ બેઠા હતા. હવે યશો વિજયજી આનંદગંજીનું નામ સાંભળે છે કે આનંદગંજી કોઈ અવધુ યોગી છે, પણ આનંદગંજી ક્યાં પ્રગતમાં નહીં આવે, લોકો ઓળખી જ નહીં શકે આનંદગંજી. એટલે જંગલમાં ચાલા ગયા, ત્યાં વ્યક્તિને કલ્યાણ કરીને આપણા માટે કલ્યાણ કરી આપણું પદો લખ્યું. પાસ્ટ બહુ દૂરથી જોયું એટલે એમને લાગે છે કે આ કોઈ ખરેખર અલોક પુરુષ લાગે છે. એટલે યશો વિજયને થયું કે મારું વ્યાખ્યાન પૂરું થાય અને પછી હું એમને મળવા જાઉં. હવે થયું એવું કે પહેલા પહેલા જે સાધુ હતા એ તો અધવચ્ચે ચાલ્યા ગયા, કારણ કે એમને ખ્યાલ આવ્યો કે આ તો હજી સ્કોલરશીપમાં પડ્યા છે, મારી જેમ પંડિત સાહેબમાં પડ્યા છે. સાસુનું નામ બોલે એ તો સ્કોલરશીપ છે, અનુભૂતિ જુદી વાત છે. પણ હવે આ યશોવી જગ્યા જો હવે વિશ્વાસ અટાણી યશોવી જગ્યા મનમાં થયું, પછી કોઈને પૂછે છે કે પેલા જે વૃદ્ધ મહાત્મા બેઠા હતા એ કોણ હતો? હું એ તો આનંદજી હતા. એટલે આનંદજી એમની સભામાં આવેલા સાંભળવા, ત્યારે યશોવીજીએ નિર્ણય લીધો. સવારના 10 વાગે એનું વ્યાખ્યાન પૂરું થયું. અમે કીધું જ્યાં સુધી આનંદજીને હું મળી ન શકું ત્યાં સુધી મારે આહાર પાણીનો ત્યાગ, એટલે અક્ષરણ અક્ષરણ ઉપવાસના વ્રત લઈ પોતે આનંદગંજીને શોધવા નીકળી પડે છે. અને જંગલમાં પણ આનંદગંજી તો કોઈને પરવા નહીં, તો અવધુ યોગી હતા એ જંગલમાં આનંદગંજી શોધતા 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 બીજે દિવસે મળે છે. હવે આજે ઉપરનું જે ફોટો છે ને, તો આનંદગંજી અને યશોવિજયજી સાથે મળે છે. તો જે ઉપરનો જે ફોટો છે તેમાં આનંદગંજી એક જગ્યાએ ઝાડની નીચે બેઠા હતા. પછી જયારે યશોવિજયજી મળવા આવે તે પૂછે છે કે તમે આનંદગંજી શું કરે કે હા, પછી બંનેનો પહેલી વાર મેળાપ થાય છે. ઓકે, તો ધીસ ઇઝ અ વેરી હિસ્ટોરિકલ પોસ્ટર. એકચ્યુઅલી આ કાલ્પનિક પિક્ચર છે, કારણ કે તે વખતે ફોટોગ્રાફી નહીં હતી, પણ બહુ સરસ બ્યુટીફુલ પિક્ચર છે. મારા સ્વાધ્યાય રૂમમાં હું રાખું છું. આ મહાપુરુષો મારા માતાના મુગટ છે, આનંદગંજી અને યશોવિજયજી. હવે જુઓ, હવે 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 અહીંયા સરળતા કેટલી છે એનો માપ છે, અને ખરેખર આગળ વધવું છે કે નહીં એનો બધો માપ છે. એટલે આનંદગંજી મળે છે, શું કહીએ કે આ તો આધ્યાત્મિક વાતો હોય, એમની પાસે એમની વેધર કેવી છે અને સ્ટોક માર્કેટ અપડાઉન કેવી વાતો તો હોય નહીં. તો આનંદગંજી કીધું કે તમને જો પહેલો પ્રશ્ન મહેન્દ્રભાઈ, પહેલો પ્રશ્ન આનંદગંજી પૂછે છે કે તમને 10 વૈકાલિક સૂત્ર આવડે છે? હવે એ તો પછી તો સમર્થક છું. ઇનફેક્ટ એક મિનિટ દીપાસ પછી જ લડશું. યશોવિજયજીનો એટલો સહેસમ પ્રશ્ન હતો કે એક રાતમાં એક જગ્યાએ એમને એક શાસ્ત્ર આપવામાં આવ્યું હતું જેની 12,000 ગાથાઓ હતી, અને જે શાસ્ત્રની જેની ઓનરશીપ હતી એમને કીધું મને સવારના શાસ્ત્ર પાછું કર્યું. તો યશોવિજયજી મહારાજ આખી રાત જાગ્યા અને આખી રાતમાં પુસ્તક આમ જોઈ ગયા અને આખું પુસ્તક મળી ગયું 12,000 ગાથાઓ કમ્પ્લીટ. એટલું એમનું સહેસમ. આવા યશોવિજયજી આનંદજીને મળે છે અને પૂછે છે પેલા કે ભાઈ તમે 10 વૈકાલિક સૂત્ર આવડે છો કે હા? તો પહેલી ગાથા બોલો ને. તો બોલે છે, ધમ્મો મંગળ ઉત્કૃષ્ટમ અહિંસા સંયમો તબો દેવાવીતમ મનંતથી જસ તમને થયા મણો. આ 10 વૈકાલિક સૂત્ર ઉતર્યા તેમ સૂત્ર જેટલું જ પવિત્ર છે. એ મહામુનિએ 8 વર્ષના બાળકે દીક્ષા લીધી તેને તારવા માટે લખ્યું છે. ઓકે, અને આ ગાથાનો અર્થ એમ છે કે ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મને જો સાચા ધર્મને સમજીએ તો ઘરમાં મંગળ રોજ છે, એના 3 અંગ છે એમ કીધું. આ ગાથામાં ધર્મો મંગળ ઉત્કૃષ્ટ, પહેલું અહિંસા, પછી સંયમ અને પછી તપ. પણ એ બધું સમ્યક હોવું જોઈએ. આપણે જેને માનીએ છીએ કુળ પરંપરાથી એ સમ્યક નથી. પછી કહે છે કે જેના હૃદયમાં આ સમ્યક ધર્મ પરિણમ્યો તેને દેવો પણ નમસ્કાર કરે છે. ઓકે, હવે એ ગાથા બોલી ગયા. આજે આનંદગંજી કહે છે કે હવે આના વિશે મને થોડું સમજાવ. હવે જુઓ, આ વિચાર કરો કે આનંદગંજી સમર્થ યોગી છે, બધું જાણે છે, પણ યશોવિજયજીને ઠેકાણે લાવવા કહે છે, પૂછે છે કે આનું વિશે સમજાવો. એટલે આ તો સમર્થ પુરુષ, મારા જેવું કંઈ લિમિટેડ નોલેજ હતું નહીં. એટલે એક વાર કરાશો બસ ફર્સ્ટ ક્લાસ વિવેચન કર્યું, કેટલાય 10-15-20-50 શાસ્ત્રોનું રેફરન્સ આપીને અહીં સારું મિનિંગ આ સંયમનું આ અધિચન રહે. તો આનંદગંજી કે હજી મને સંતોષ નથી થયો, હજી થોડું વધારે સમજાવ્યું. ખ્યાલ નથી આવતો. બીજા 2-4 કલાક મારી જેમ સ્કોલરશીપ આપી દીધી, હું આ જાણું છું, આ જાણું છું, હું આ જાણું. એમ કરતા કરતા રાત આખી ચાલી ગઈ. સવારના 9 વાગ્યા સુધી યશોવિજી વિવેચન કર્યું, પણ આનંદગંજી સંતોષ. પછી આનંદગંજી કીધું, હવે તમે બેસો. હું કોને કીધું? યશોવિજીને, કે હવે તમારું મેં સાંભળ્યું પણ હજી મને સંતોષ નથી થયો. પછી એમ કહેવાય છે બીજા 3 દિવસ એટલે 72 કલાક સુધી આનંદગંજી આગાથાતો વિવેચન કર્યું. અને જેમ જેમ આનંદગંજીનું આધ્યાત્મિક વિવેચન સાંભળતા ગયા, યશોવિજયજીની આંખોમાંથી શ્રાવણ ભાદરવાની જેમ આંસુ પડવા લાગે કે ઓહો, ક્યાં અધ્યાત્મ ને ક્યાં મારું શુષ્ક જ્ઞાન છે. તે દિવસે યશોવિજયજીનો ટર્નિંગ પોઈન્ટ થયો છે. એમાં પોતે જ લખે છે, એના પોતાના શબ્દોમાં વાંચાવું જ તમને. જો લખે છે, આનંદગણ કે સંગ સુજસ હી મિલે જબ. આનંદગણજી કે સંગ સુજસ, અને યશોવિજયજી પોતે પોતે લખેલી છે, સબ આનંદગણ ભયો સુજસ. કે મારા આત્મામાં આનંદગણ પ્રગટ્યું, આત્માના અત્યારે સાઈ સરખી થાય છે આનંદગણજી ચરણોમાં. પારસ સંગ લોહા જો ફરસત, कंचन होत की ताटे पर आनंदगंज पर सॉरी जसोजी पर आनंदगंज मड़िया एटले बधु जो उपादानी पूरी तैयारी थी खूब परिपक्व हतो पण जराक मान करता है कि वॉट एवर जे भी कलुषितता हती आत्मा में के कलुषितता सद्गुरु रूपी पारसमणी ना स्पर्श थी लोढ़ा नो पण सोनू थई गयु तो हवे विचार करो कौशक लगाओ के यशोजी जी एवं समर्थ पुरुष ने पण सद्गुरु नी जरूर पड़ी ते पछी जे पण एमने लक्ष्मी छे ते अपूर्व अमृत छे કેટલું બધું રચ્યું છે ખબર છે એમણે આધાર પાકિસ્તાન ની સજાય આઠ દ્રષ્ટિ ની સજાય અમૃત વેલ ની સજાય ગુજરાતી માં દ્રવ્ય ગુણ પર્યાય નું આખો રાત તમારા ઘરે બરાબર છે હા નહીં નહીં સીપાનું નહીં દ્રવ્ય ગુણ રાખો પર્યાય એ પ્રવચન સાથી થી બહુ ઘંટ છે ગુજરાતી માં આખું એટલા માટે રચ્યું કે પછી એમને ખ્યાલ આવ્યો કે સંસ્કૃત ને પ્રાકૃત માં રચ્યું એ તમારું અભિમાન મારે માતૃભાષા માં રચ્યું કારણ કે આનંદજી ભલામણ કરે જો હવે આ સરળતાની પાછી એટલી બધી અદભુતતા છે એટલે આવી જો આવા ગુણોને ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જો આપણી આ પરિસરમાં આટલું જ કરીએ મેઇન ઇમ્પોર્ટન્ટ કે મારા હૃદયની અંદર મારા આત્માની અંદર કેટલા દોષો આજે અઢાર પાકિસ્તાન વાત કરવાના છીએ કે અઢાર પાકિસ્તાન તો ખાલી નામના ભગવાને આપના જેવા બાળ જીવોને સમજી ન શકીએ એટલે બાકી અનંત દોષો છે કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ પરંતુ પાડે મોક્ષ ના ઉપાય માં આગાથા મૂકી છે કે કર્મ તો જીનેશ્વર ભગવાને આ આગમશાસ્ત્ર માં લખ્યું છે હું નથી કહેતો ઇનફેક્ટ જસ્ટ સો દેટ તમને પૂરું કરી દઉં જે આત્મ પૂર્વ હતો ને આત્મ પ્રવાસ નો તો આત્મ પૂર્વ ગંધર ભગવાન તે રચ્યું એનું નામ કર્મ પ્રવાસ તેની ગાથા પહેલા કરતા ડબલ એટલે 217 ડબલ કરો કે 540 ગાથા હોય છે હવે આ જૈન દર્શન ના કર્મ ના સિદ્ધાંત ની જો 540 મિલિયન ગાથાઓ હોય અને તે પછી તીર્થંકર દેવે કહેલા ધર્મ નું કર્મ ના સિદ્ધાંતો છે તો બીજા ધર્મો યુ કેન ઇમેજિન કે જ્યાં કોઈ કર્મ ના સિદ્ધાંત ની કોઈ ઠેકાણો જ નથી કોઈ ધર્મ ની મારી ઓલી નથી પણ જે સંપૂર્ણ ધર્મ છે દુનિયામાં એક જ ધર્મ છે જૈન દર્શન પરંતુ પાલદેવ શ્રીમદ આચાર્યજી લખ્યું છે મુક્ત માળામાં કે અમે બધા ધર્મો નો 16 વર્ષની ઉંમરે તપાસ કરી છે ચકાસી જોયા છે સંપૂર્ણ સત્ય તો એક જૈન દર્શન છે એટલે એની એમની એમની સાક્ષી છે આનંદજી પણ એક વાત કરી છે હરિભદ્ર સૂર્ય તો સદર્શન સમુચે નામનો ગ્રંથ રચ્યો છે હવે બહુ લાંબુ થઈ જશે નથી રાખતો પણ એની અંદર આવી બધી વાતો છે તો હવે શું કરતો તો હું હમણાં વાત હા તો કર્મ અનંત પ્રકારના તો જેમ આમ તો કર્મ અનંત પ્રકારના છે પણ આપણે કોઈ કહીએ કે ભાઈ અનંત છે કેટલા તો કોમ્પ્રિહેન્ડ રાઈટ અસંખ્યાત પણ કોમ્પ્રિહેન્ડ નથી થતા એટલે પછી ભગવાને કહ્યું આવે આઠમાં જીવાય કરી એટલે બાળ જીવો આપણા જેવા સમજી શકે તેવી જ રીતે પાપસ્થાનક જો કર્મ અનંત હોય તો પાપ પણ અનંત હોઈ શકે ને બરાબર છે કે નહીં જો અનંત પ્રકારના કર્મો આપણે કરીએ તો જેવા ભાવ તેવા કર્મ આપણે તો કર્મ જો કાલની વાત નથી આજનો રોકો છે આજે જો આપણે જાગવું જોઈએ તો કરી લેવું જોઈએ બરાબર છે તો તેવી જ રીતે મેં કીધું તેમ પાકિસ્તાન અનંત છે પણ ભગવાને કરુણા કરીને જેમ તત્વ પણ ના હોય છે દ્રવ્ય પણ શ્રેષ્ઠ છે બરાબર છે આત્માના પદ પણ શ્રેષ્ઠ છે આમ તો ઘણા બધા છે પરંતુ આપણને સમજાય એવી રીતે નાની દૃષ્ટિએ આપણે જો કેટલી કરુણા છે આપણી કેટલી કરુણા છે એનો કદી વિચાર કર્યો છે પંચમ કાળમાં અમૃત વરસાવે છે તો હવે હજાર પાપસ્થાનક જે છે એની જો આપણે શુદ્ધિ કરવી હોય તો થોડી ફ્રી રિક્વેસ્ટની જરૂર છે એટલે હું બોર્ડ પર જાઉં છું અને થોડી સમજાવવા માંગુ છું કે વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ અત્યાર સુધી જો તમે એગ્રી થતા હો તો હાથ ઊંચા કરો કે અત્યાર સુધી જે રીતે આપણે અનુષ્ઠાનો કર્યા છે જે ક્રિયાઓ કરી છે એ સમ્યક ન હતી હતી કે ન હતી બોલો જો ન હતી તો હાથ ઊંચા કરો અમુક લોકોને એમ લાગે છે સમ્યક છે કઈ વાંધો નહીં ઘરે જઈને રાતના વિચારજો કાલે પાછો હાથ ઊંચો કરાવીશ હું છોડવાનો નથી એમ મહેન્દ્રભાઈ મને કીધું છે કે તમને જેટલું રહેવું હતું રહેજો પરિસર પતી જાય તો વાંધો નથી આઈ મેં નો હરી તો ગોબે જો હવે જુઓ હા માઇક નો હું છે ને આ બાજુ આવું છું શું છે ને ઓકે હવે જુઓ આપણા કાલે કાલે આપણે હિસ્ટ્રી ઓફ જૈનિઝમ લીધેલી લઈએ, એમાં આપણે કીધેલું 2000 વર્ષ પહેલા ઉમાસ્વતી ભગવાન થઈ ગયા, વાચક ઉમાસ્વતી, એમણે તત્વાર સૂત્ર રચ્યું, બરાબર છે. વિચ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ મોસ્ટ ઓથોરિટેટિવ સેટ્સ એક્સેપ્ટેડ બાય ઓલ સેટ્સ, દિગંબર, શ્વેતાંબર, એક્સેટ્રા. ઓકે, એની અંદર જે બંધનો અધિકાર છે એની અંદર વ્યાખ્યા કરી છે કે બંધ બંધ કર્મબંધ સેનાથી થાય છે, એના 5 કારણો બતાવ્યા. નિત્યાત્વ અવિયતિ પ્રમાણ સચાય યોગ બંધ હેતવ, એ એકચ્યુઅલી કે 5 કારણોથી કર્મબંધ થાય છે. તો 18 પાપસ્થાનક છે ને એ બધું આમાં આવી જાય છે, કારણ કે એમાં તો અનંત 18 તો નામના છે પણ અનંત અનંત કર્મ છે. થોડી વાર પછી તમને સમજાવીશ કે હાઉ મચ ઇન્ટેન્સ કર્મબંધ થઈ શકે છે. તો જ્ઞાની એમ કહે છે, ભગવાન એમ કહે છે કે 5 કારણોથી કર્મબંધ છે, તેમાં પહેલું શું મૂક્યું જુઓ, આ બધી સાયન્ટિફિક ડિસ્ક્રિપ્શન છે, બધું સંકલના બંધ છે. પહેલું જે મોસ્ટ ડિફિકલ્ટ છે તે મૂક્યું છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે અજ્ઞાન, જેના વિશેનું અજ્ઞાન, ફિઝિક્સનું ન જાણો તેનું અજ્ઞાન નહીં, મેડિકલનું ન જાણો તે અજ્ઞાન નહીં, કોણ કોણ વિન કરશે નવેમ્બરમાં ઇલેક્શન એ ન જાણતા હો તો એ અજ્ઞાન નથી. પણ જો પોતાના આત્માને ન જાણ્યો, એટલે શ્રીમતીની પહેલી ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. જો કેટલી કરુણા કરીને પરમ કૃપાળુ દેવે આશ્રયની રચના કરી છે, પહેલી જ ગાથામાં 14 સ્વરૂપનો સાર આપી દીધો કે તમારા બધા રોગોનું મૂળ આ છે, જે સ્વરૂપને સમજ્યા વિના, જે આત્મ સ્વરૂપ તીર્થંકર ભગવાને જાણ્યું, પ્રગટ કર્યું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. જો મેં વાત કરી તેમ તીર્થંકર દેવ તો સમયદર્શન મતીસુદ અવધી તો સાથે લઈને આવેલા પૂર્વના ભાવમાં પુરસાદ કર્યો, પણ અહીંયા માત્ર એટલે દર્શન મો તો તોડીને જ આવેલા, જે અજ્ઞાન છે તથા એમનું તૂટેલું હતું ઓલરેડી. છતાં ભગવાન મહાવીરે જોયું 30 વર્ષે કે રાજમહેલમાં બેસીને મારાથી આ કામ નહીં થાય, એટલે જેટલા આપણે એમના સુધી એમના યશોદા પત્નીને છોડીને ભગવાન ભિક્ષા લે છે, કારણ કે આ ધોરી માર્ગ છે. એટલે જોકે રાજગઢમાં રહીને પણ એ કેવળમાં પામી શકત ને એટલી શક્તિ હતી, એટલો વૈરાગ્ય હતો, પણ ધોરી માર્ગ બતાવવા માટે એ કર્યું. એનીવે, તો જ્યાં સુધી નિષ્ઠાર્થ પહેલું નિષ્ઠાર્થ, હવે અવિરતિ એટલે શું, કે સંયમ ધારણ કરવાની શક્તિ નથી, એટલે આના બધા ઘણા બધા કથા છે, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાની અત્યારે એમાં નથી જતો. તો બીજું એટલે આ સંયમ દશા છે, આ અજ્ઞાન છે. પછી તે પછી પ્રમાદ, જે આપણે બધા જાણીએ છીએ કે આપણે કેટલા પ્રમાદી જીવો છીએ. પછી કસાય, તો જે 1000 પાપસ્થાનક છે એમાં આ બધા કસાય આવવાના છે. આપણે ઇનફેક્ટ સેટરડે ના આપણે મોહનીય કર્મ વિશે સમજણ કરાવવાનું, એની અંદર હું આ કસાયોનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી સમજાવવાનું છું. આખું આર્ટિકલ બી છે, બને તો રાતમાં થોડું જાગજો અને વાંચજો મોહનીય કર્મનું આર્ટિકલ, તો ખરેખર તમને ખ્યાલ આવશે કે વોટ વી આર ટોકિંગ અબાઉટ. અને યોગ એટલે મન વચન કાયાના યોગ. હવે જુઓ પ્રોબ્લેમ આ છે, આ મેં અહીંયા પિરામિડ કે ટ્રાયંગલ જે જોયો છે એમાં ભગવાનના ધર્મ પ્રમાણે મૂળ માર્ગ ભગવાનનો છે, તેમાં શું છે કે પહેલો પાયો એસ્ટાબ્લિશ થવું છે. તમારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવું મોટું બિલ્ડિંગ બાંધવું હોય અને ફાઉન્ડેશન કાચું હોય તો શું થાય, પડી જાય ને. તમને અર્થક્વેક બધી જગ્યાએ એના બધા બહુ થાય છે, જાપાનમાં 2 વર્ષ પહેલાં થયેલું ને. ઓકે, તેવી રીતે આત્મા મોક્ષરૂપી આપણે મહેલ બનાવવો છે, આપણા આત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે, તો એનો ફાઉન્ડેશનમાં ભગવાને આમ કીધું છે કે સૌથી પહેલો સમ્યક જ્ઞાનની આરાધના કરવાની છે. સમ્યક જ્ઞાન એટલે અધ્યાત્મસાર, જ્ઞાનસાર જેવા શાસ્ત્રો, આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવા શાસ્ત્રો, કે જે આત્મા શું છે એની સમજણ આપે. આપણી મતિકલ્પનાથી જે કરીએ છીએ એ નિત્ય જ્ઞાન છે, અને આરાધી કાઠી આજીવી એને સેવ્યો છે. પછી સમ્યક જ્ઞાનની જેમ જેમ શુદ્ધિ થાય, આત્માની જેમ જેમ સમજણ થાય, તેમ તેમ સાચી શ્રદ્ધા, આ જ્ઞાન ગુણ છે આત્માનો અને આ દર્શન ગુણ છે શ્રદ્ધાનું ગુણ. અત્યારે આપણી બધાની નિષ્ઠા શ્રદ્ધા છે, દેહ તે જ હું, શ્રી પુત્ર તે મારા, ખ્યાલ આવે છે, દેહ તે હું, શ્રી પુત્રાદી મારા, ધન દોલત લક્ષ્મી આ બધું મારું છે. જ્યાં સુધી આ મારા પણ છે, જ્યાં સુધી એમાં અહમ ભાવ અને મમત્વ ભાવની બુદ્ધિ છે, ત્યાં સુધી શ્રદ્ધા મિથ્યા છે, ત્યાં સુધી બધા જ જે આપણે પેલી વાત કરી શુદ્ધ શ્રદ્ધા, જ્યાં સુધી આ શ્રદ્ધા સમ્યક નહીં થાય, ત્યાં સુધી ભાઈઓને બહેનો જ્ઞાન પણ સમ્યક નહીં થાય, પણ જે સમયે કોઈ ધન્ય પડે એવો અપૂર્વ અવસર જીવનમાં આવે કે કોઈ સદગુરુ પર પરમાત્માની ઓળખાણ થાય અને જીવ જો સવળો પુરુષાર્થ કરે તો અનાદિકાળની જે મિથ્યા શ્રદ્ધા હતી તે તમને થઈ જાય. આત્મસિદ્ધિમાં મેં હમણાં વાત કરી કાલમાં અનંત પ્રકારની વાત આવી એટલે શિષ્ય ગભરાતો હતો. પછી સદગુરુને પ્રશ્ન પૂછ્યો કે અનંતકાળ આટલા બધા કર્મો છે તે દૂધ છે એને તોડવા માટે કેટલી વાર લાગશે? ત્યારે શ્રીનો જવાબ આપે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય એમ વિભાવય નાદીનો જ્ઞાન થતા દૂર જાય. જો બહુ જબરદસ્ત લબ્ધી, એક એક ગાથા લબ્ધી ગાથાઓ છે. ઘણી વાર અમે ત્યાંની સ્પોર્ટ્સમાં સીધાચલમ વગેરેમાં આવા કોઈ ટોપિક લઈએ છીએ તો એક એક ગાથા ઉપર ત્રણ ત્રણ દિવસની શિબિર હોય છે એક ગાથા, કારણ કે આટલો બધો મર્મ એમાં ભર્યો પડ્યો છે. તો પોઈન્ટ એ છે કે જ્યાં સુધી હા કે કર્મો તો અનંત છે આત્માને, ક્યાંથી બાંધ્યા છે આપણા આત્મા એ કર્મ ક્યાંથી બાંધ્યા છે? અનાધિકારથી. તો જો અનાધિકારથી કર્મ બાંધ્યા છે ડેફિનેટલી આપણે અનાધિકારથી મિથ્યાદ્રષ્ટિ છીએ. હાઉ મેની ઓફ યુ એક્સેપ્ટ ધેટ મિથ્યાદ્રષ્ટિ? મિથ્યાદ્રષ્ટિ એટલે સ્વચ્છાન પોતું. તમે ખરાબ નથી, જીવો બધા રૂડા છે પણ કર્મ પૂરા છે. તો જ્યાં જ્યાં અનાદિકાળથી આપણો આત્મા કર્મથી બંધાયેલો છે, કારણ કે ક્યારે એને જ્ઞાની પુરુષને મળ્યા નથી અથવા ઓળખ્યા નથી. શ્રીમદજીનું વચન છે કે કાં તો સત્પુરુષ મળ્યા નથી, કારણ વાય મિથ્યા શ્રદ્ધાન કેમ છે, સમયદર્શન કેમ નથી, એના બે કારણ હતા. કાં તો આ જીવને સત્પુરુષ મળ્યા નથી એટલે જ્ઞાની મળ્યા નથી અથવા સત્પાત્રતા આવી નથી. મળ્યા હોય ને જો મારામાં યોગ્યતા ન હોય તો ઓછી નહીં કરું, બરાબર છે ને? આગળ સાસુ તીર્થંકરના સંમર્થ થઈને પણ આ જીવ કોરો નીકળવો આવે. બીજાની ક્યાં વાત કરીએ છીએ? ભગવાન મહાવીરનો જીવ ઋષભદેવના ભગવાનના સમયમાં શું હતું? જન્મ વીરેશભાઈ મારી ફીસ રાઈટ, માત્ર ઉત્સુક રૂપણા કર્યું કે જે ભગવાન પાસે જ્ઞાન છે એ જ અમારી પાસે છે અને ખૂબનું અભિમાન કર્યું. તો આટલું ઉત્સુક પણ બોલવાથી કેટલા બધા ભાવો વધી ગયા. તો સાક્ષાત તીર્થંકર દેવના ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા છતાં જો જીવ જાગ્યો નહીં તો જીવ ભગવાન મહાવીર નદીને આટલું બધું લાંબો કાળ કરવો પડે, બરાબર છે? 10 થોડા કોઈ છે જેટલા સમય થયો હતો. ઓકે, તો જ્યાં સુધી આને આપણે પ્યોર નહીં કરીએ, ક્લેરિફાય, આની શ્રદ્ધાને સમ્યક નહીં કરીએ ત્યાં સુધી હવે જો પ્રોબ્લેમ લેટ મી ફિનિશ ધેટ. તો આ એક સાથે થાય. તમને જ્ઞાન જેમ જેમ સમજાય, આત્માની સમજણ જેમ જેમ આવે, તેમ તેમ દર્શન પોતાની મેળ શ્રદ્ધા બદલે જ વિધાર્થ પ્રશ્ન યુદ્ધ પર છે. એક સાથે છે, જે સમયે શ્રદ્ધા સાચી કરશે તે જ સમયે જ્ઞાન સમ્યક થાય છે. એટલે કોટી વર્ષનું સ્વપ્ન પણ, એટલે સ્વપ્ન એટલે મિથ્યા દશા, મિથ્યાત્મને સાચું માનતા. આપણે કહે ને મારી લીલી વાળી રહે, ભગવાન આગળ આવી તો શું રોજ મારી વાળી લીલી રહે, બસ એવું કહેવું કઈ કરો. હા, વિતરાગ દેવા આગળ આવી માંગણી થાય, વિતરાગ દેવા શું માંગણી થાય કે રોજ ક્યારે તમારી મને ભક્તિ મળે, આનંદ ગંગી જેવી કે જયચંદ્ર જેવી, ક્યારે તમારા ચરણો આપણે બોલીએ તો રોજ છીએ ભવો ભવો તુજે ચરણોની સેવા ને આપ માગું દેવા જ દેવા, પણ ખરેખર તમને ભક્તિ છે? એકવાર સાચી માંગણી થાય તો આ તો દેવાધિદેવ એવા છે કરુણાના સાગર કે માગો તે પહેલા આપી દેવા તૈયાર છે, માગવાની જરૂર નહીં પડે એને, માત્ર તમારી અંતકરણની શુદ્ધિ કરીને આવું. ભગવાન કહે છે કે ચૂકા થઈ જાય. તો આ વાંધો છે આપણો. તો જ્યાં સુધી મિથ્યા શ્રદ્ધા છે અને જ્યાં સુધી જ્ઞાન મિથ્યા છે ત્યાં સુધી ભાઈઓને બનો, બરાબર તમે લખી લો, જે પણ તમે ક્રિયા કરશો ધર્મના નામે, પૂજાથી કરીને, તપસ્યાથી કરીને, માસિક શ્રમણથી કરીને, અઠાઈથી કરીને, આ બધી ક્રિયાનું ફળ ભવ પરિભ્રમણ કર્મ બંધન છે એમ ભગવાને કહ્યું. આ બધા આશ્રમના કારણો છે, નિદ્રાને સંવર હજી નથી થઈ. જો જે પડે જ્ઞાન સમ્યક થયું ને દર્શન સમ્યક થયું, આખો પરિવર્તન થઈ ગયું. જેમ પેલું ટ્યુમર કેન્સરનું થાય પણ કીમોથેરાપી ફર્મિનલી રિમૂવ થઈ જાય ડોક્ટર રેડ્ડીનું, રાઈટ? તો પછી જેમ શરીર પાછું હેલ્ધી બી થઈ શકે તેવી રીતે ભગવાન કહે છે કે તમને આ મિથ્યા રોગ જે લાગુ પડ્યો છે એને માટે મટાડવા માટે તમારે મેક્સિમમ પુરુષાર્થ કરવાનો છે. અને આની વાત આપણે દૂધો સમજતા નથી. એટલે જે આપણા ધર્મની અંદર અત્યારે ઓબ્વિયસલી જેમ આનંદગંજી રસોવીજીજી કીધું કે એટલી બધી કુળધર્મની પ્રધાનતા મિથ્યા માન્યતાની, એટલે બધા ભાઈઓ મને જ્યાં હું શ્રદ્ધા કરાવ્યું કોવિંદભાઈ અમારો રાગદ્વેષ દૂર નથી કરતા, કારણ કે બાપુ રાગદ્વેષ ત્યાંથી દૂર થાય. જ્યાં સુધી અજ્ઞાન પડ્યું છે, નિષ્ઠાત્વ પડ્યું છે, એ તો મૂળ કારણ છે રાગ દ્વેષ. અર્થસુધીમાં કીધું કે રાગ દ્વેષ અજ્ઞાન છે મુખ્ય કર્મ. અજ્ઞાન જ્યાં સુધી છે મીન્સ મિથ્યા, પોતા વિશેની સમજણ મિથ્યા છે, ત્યાં સુધી કોઈ કાળે સમય ચાર્જ મિથ્યા છે. એટલે આ એટલા માટે કીધા મેં જોયું કે હજુ તમે આનું વોલ્યુમ ગ્રોઝ ઓફ યુ રિમેમ્બર ટ્રિગ્નોમેટ્રી વગેરે વગેરે જો તમે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરો તો ઓલમોસ્ટ 85-90% નો એફર્ટ તો આના માટે જોઈએ. આપણે શું કહીએ કે આપણે આને સમજણ અત્યારે એમ કહીએ છીએ કે ચાલો પૂજા કરી લઉં, તપસ્યા કરી લઉં, પરિશ્રમ બહુ સરસ ગયા. આ પછી મિથ્યા માન્યતા ઉપર બીજી મિથ્યા માન્યતા, એટલે દારૂ પીધેલો ને પછી આંધળો માણસ. એક માણસ આંધળો હોય ને પછી દારૂ પીધેલો હોય અને પછી એને કહે કે ચંદ્ર ને સૂર્ય નો પ્રકાશ કેવો, તો કેવું નિશ્ચિત કરે. આનંદ ગંજી નું પદ છે એમાં એક વાત આવે છે,
સામાને કરી દર્શન દોયલું, દર્શન દર્શન શુદ્ધ પવિત્ર, મત મેં ઘેર્યો રે અંધો કિમ કરે, મદ મેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલે અભિનંદન જીન દર્શન કરશે.
તો શું તમને આવશે એક દિવસમાં બહુ બ્યુટીફુલ. આ મહાપુરુષોના મેટાફોર, મેટાફોર એક્ઝામ્પલ આપવાની જે શબ્દ પ્રયોગ છે એમ કે છે કે હે પ્રભુ તમારું દર્શન તો દુર્લભ છે, દર્શન એટલે તમારું શાસન પણ દુર્લભ છે અને તમારા દર્શન અમારા અંતરંગ સ્વરૂપને સમજવું પણ દુર્લભ છે અને સમય દર્શનને પ્રાપ્ત કરવું પણ દુર્લભ છે. અને કે છે કે અત્યારે કેવો સમય છે કે કોણ કોણ સમજે છે કે હું સમજી ગયો છું, એક તો મદથી જયેલો એટલે અભિમાન અને બીજું ઉપરથી આંધરો. અને એને માણસ તમે પૂછો કે કેવું અત્યારે સનલાઇટ સનસેટ બ્યુટીફુલ છે, વોટ ઇઝ કેન બી સ્ટ્રાઈક. એમ આપણે દારૂ બી પીધો છે નિષ્ઠા સ્વરૂપથી અને ઉપરથી આંધળા છીએ કારણ કે આ જ્ઞાન છે નહીં. અને વળી પાછી આપણે જે ક્રિયા કરીએ છીએ એને આપણે સમજાય પણ એને ધર્મ માનીએ છીએ, પ્રોબ્લેમ આવશે. ધર્મની શરૂઆત તો ત્યારે ભાઈઓ અને બહેનો થશે જયારે અંતરમાં ખરેખર જાગૃતિ જાગશે કે નહીં મારે આ મનુષ્ય ભાવ દાવ પર લગાવવું છે, તીર્થંકર દેવના ચરણોમાં મારે દાવ પર લગાવવું. ધેટ ડઝન્ટ મીન કે તમે ઘર બહાર છોડી દો, ધેટ ડઝન્ટ મીન કે તમારા સ્ત્રી પુત્રને તમે રસ્તામાં મૂકી દો. ઇટ મીન્સ કે એવી કમિટમેન્ટ આપણે આ પરિસરમાં કરીએ. કાલે વાત કરી હતી કે અત્યાર સુધી લૌકિક પરિસર કર્યા છે, મેની વાત કરશો કે બધાની વાત નથી કરતો, કદાચ કોઈ એક્સેપ્શન હોય. લૌકિક એટલે ગુરુ આપણે કુળ પરંપરા આપી, તો લોકોતર માર્ગ જે છે તે પહેલા આ સમજવાનો છે. જ્યાં સુધી આ નહીં સમજ્યા ત્યાં સુધી 1000 પાપસ્થાનક તો શું, પણ એક પણ પાપસ્થાનક ઓછું નહીં થાય, એક ડોકરા ભાર ઓછો નહીં થાય. એમ તીર્થન કરે છે. એવરીબડી ઇઝ લિસનિંગ સો ફાર. એટલે આ સમ્યક ચારિત્ર જે છે ને એમ કે છે જ્ઞાની પુરુષ શ્રીમતી એ બી લખ્યું છે એક વાર કે સમ્યક ચારિત્ર છે ને એકવાર જો સાચી શ્રદ્ધા ના આવી અને જીવમાં જો આ બળ આવી ગયું તો આ તો આમ એકદમ જલ્દી સ્થાન થાય એવું છે. અત્યારે પાપસ્થાનક તો આમ ભાગી જાય. એક બ્યુટીફુલ એક્ઝામ્પલ આપું છું, સવાનો કહે કે હજી મેઇન પ્રોજેક્ટર આપણે આગળ નથી વધ્યા પણ આ થિંક આઈ ફેલ કે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, દેવચંદ્રજીનું એક સંતીના ભગવાન સોરી બીજા ભગવાનનું સ્તવન છે. એની અંદર એમ કહે છે કે અનાધિકારથી જીવને જે અજ્ઞાન છે તેને લઈને જુઓ કેટલી મિથ્યા માન્યતા છે. તો એના પર એક એક્ઝામ્પલ આપે છે કે એક એક વખત એક એક સિંહ લાયન ફિમેલ લાયન એક બચ્ચાને જન્મ આપે છે અને લાયન પોતે સિંહ મરી જાય તો નાનકડું બચ્ચું છે સિંહનું તે એકલું રહે છે, એકલું હોય છે. તે વખતે એવું થયું કે એક ભરવાડ બકરાના ટોળા સાથે પસાર થતો હતો અને એ ભરવાડ પોતાનું સજ્જન માણસ હતું, એને જોયું કે આ સિંહ મરી ગઈ છે અને પેલું એનું બચ્ચું હવે છે એટલે એને અંતરમાં કરવું ના. એને થયું કે આ નાનું સિંહનું બાળક છે તો આપણે લઈ જઈએ સાથે અને મારા બકરા સાથે એવું છે એટલે એને લઈ જાય છે ઘરે અને પેલો બકરો સિંહનો જીવ બકરાની સાથે રહે છે, રોજ ઘાસ ખાય ચાલો બધા ને 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 કરે તો આ ને 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 કરે એમ કરતા એકાદ વર્ષ થઈ ગયું, એક દોઢ વર્ષ થઈ ગયું અને આપણે તો સિંહનો બચ્ચો હતો તો સિંહ કેસરી સિંહ હતો પણ પોતાને માનવા લાગ્યો છું આ મિથ્યા પોતા. હવે જુઓ શું થાય છે, એ ગાથા યાદ આવીએ કે કહું છું આનું આપણે જયચંદ્રજીની શૈલી જુઓ
अज कुल गत के सरी लहेरे निज पद सिंह संवार तिम प्रभु भक्ते भवि लहेरे आत्म शक्ति संवार अजित जिन तार जो रे तार जो दीन दया
बीजा भगवान सोमार एग्जाम्पल आपे छे कि आप पण लागू करते जरूर थी नहीं थी हवे एवं बने छे કે દોઢ એક દોઢ વર્ષો નીકળી જાય છે અને પેલો બધું સાથે રહે છે અને નીકળ્યું તેમ ભસવી જેમ હેત બે ને કરે છે પણ એની કોઈ તો પુણ્યનો ઉદય આવ્યો બહુ પુણ્ય કેરા પૂર્ણ થઈ તો એક દિવસ એવું થયું કે બધે પોતાની ભસવીઓ સાથે જતો હતો પેલા નાના નાના બકરાના પેલા સુખી ઘોડા તો થોડા ઘાસ ખાતા તો શું છે એમ એક માઉન્ટેન હતું તો માઉન્ટેન ઉપર એક સાચો સિંહ આવ્યો અને સાચો સિંહ આવ્યો અને એ ગર્જના કરી દીધું કારણ કે આ તો મારી નાખે એવું કઈક લાગે છે ત્યારે એને ખ્યાલ નહીં આવે તો મારી પણ એવી શક્તિ અને પેલો ભરવાડ ને બી કહ્યું કે આવો મોટો સિંહ કે ફલાંગ મારશે તમે ભાગો એવી ભાગી પણ જો હવે આ દર્શન થયા હતા કોના સિંહના પેલા સિંહના બચ્ચાને એટલે ઘરે જાય છે રાસપાસ થાય છે રાતના ઊંઘ ના આવે કારણ કે એ ગોટ આવે એ વેકઅપ કોલ આવી ગયો એને થયું કે પેલાનું મોઢું કઈ જુદું લાગતું હતું મારા જેવું કઈ એવું લાગતું હતું પણ હજી વિશ્વાસ નતો હોય છે ને એવું કે કઈ હોય ઈ ડિડ નોટ બિલીવ એટલે જોયું પણ માન્યું નહીં પછી પણ પાડી પાછો એને પુણેનો ખરેખર ઉદય તો પછી થોડા દિવસ નીકળી ગયા વળી પાછા બધા ચરવા નીકળે છે તો એક તમે હમણાં જ અમે વાત કરતા હતા કે મેં કીધું તમારા ફ્લોરિડામાં જ્યાં જ્યાં જવું તો પાણીના બધા શું કહીએ આર્ટિફિશિયલ લેક મને બહુ ગમે આઈ એમ વેરી બિગ નેચર લવર વેરી બિગ નેચર લવર એમાંથી મને આધ્યાત્મ બહુ બહુ એનીવે તો એક જાય છે તો એક નાનકડું તળાવ છે અને આપણે બધા વકરાઓ પેલા ઘાસ થાય છે હવે સિંહના બચ્ચાને તરત લાગે અને પાણીમાં મોઢું પાણી ના જુએ છે અને જેવું પાણીમાં મોઢું મૂકે છે તો પાણી એકદમ ક્લિયર હતું એટલે પોતાનું પ્રતિબિંબ જુએ છે અને પોતાનું પ્રતિબિંબ જુએ ત્યાં જોતા કદાચ સિંહ યાદ આવી ગયો કે હા એના એનું જ મોઢું મારા જેવું લાગે છે એટલે કે મારી શ્રદ્ધા ખોટી છે હું બકરો નથી હું કોણ છું હેન્દ્રભાઈ હું સિંહનો બચ્ચો છું હવે થયું એવું કે તે જ વખતે પેલો સિંહ પાછો જોગાનું જો સદગુરુ એવા કરુણાળુ છે કે ફરી પાછા આવી જાય છે આ તમે બોલાવતા નથી તો એને બી તરત લાગી હતી સામે બાજુ બેસીને પાણી પીએ હવે એને કન્ફર્મેશન થઈ ગયું કે જેવું એનું મોડું છે એવું જ મારું મોડું હવે શું થયું પેલા સિંહે મોટા સિંહે ગર્જના કરી હવે આ બચ્ચાને જોર આવી ગયું કે જો અને આના જેવું મારું છે તો મારામાં શક્તિ એટલે પેલા તો આમ સોફ્ટ ડ્રોપ લીધા કે આમ બરાબર સોફ્ટ ક્લિયર થાય તો બરાબર આવા પછી એકદમ એને પર રાગ પાડી જેવી આ નાના બચ્ચાએ રાગ પાડી તો પેલા તો પેલા બચ્ચા બધા ભાગી ગયા બકરીમાં એ હજાર પાકિસ્તાન ચાલીસ સભ્યો અને પછી એની હવે પેલા ભરવાને ખ્યાલ આવી ત્યારે આ તો પાછું પોતાના રૂપ બતાવી દીધું એટલે એ ભાગ્યો એને ખ્યાતો થાય એટલે સિંહને પોતાની સત્તાની ખબર પડી ગઈ કે હું તો ખરેખર સિંહ છું તો આ જો કેટલી બ્યુટીફુલ કલ્પના આપણે કલ્પના છે કે એક્ઝામ્પલ આપો કે અજકુલ ગત કેસરી લહે નિજ પદ સિંહ ની આવે અજકુલ એટલે બકરાના ટોળામાં રહેલો સિંહનો બચ્ચો સિંહને ખાચા જોઈને પોતાની સત્તા એને ખ્યાલ આવી ગયો તેમ પ્રભુ ભક્તે ભવી લહે આત્મ શક્તિ સંભાવ કે પ્રભુ તમારા જેવું જ મારું ડીએનએ છે ડોક્ટર સાહેબ તમારું ને મારું ડીએનએ કેવું છે કૃપાળુદેવ જેવું કે મહાવીર સ્વામી ભગવાન જેવું ડીએનએ એક જેવું જ છે જેટલા ગુણો જેટલો હવે આજે લીધું છે તો આ પૂરું છે એના કુકુર બાળકો સમજાવી દો જુઓ અદભુત અદભુત જીના ગમ છે એની ટોલે કોઈ શાસ્ત્ર દુનિયામાં આવી શકે તેમ નથી એમ કહેવાય છે આગમ શાસ્ત્રો કહે છે કે આત્મા છે એના અનંત ગુણો છે આત્માનું એક લક્ષણ છે આત્માનું મૂળ લક્ષણ જ્ઞાન મહેન્દ્રભાઈ ચેતના ઓકે આપણા બધા આત્મામાં જ્ઞાન એટલે જાણવાની પ્રોપર પ્રકાશ હું મને પણ જાણું છું અને તમને પણ જોઈ શકું છું જાણી શકું છું આ પેન છે પેન એમાં પણ અનંત ગુણો છે અને એ દ્રવ્ય ગુણ પર્યાય પ્રમાણે પરિણામે છે પણ એમાં એક પ્રોબ્લેમ છે અપૂજ્ય નથી, કારણ કે પોતાને નથી જાણી શકતો.
જેનામાં જાણવાનો ગુણ નથી તે જડ છે, જેનામાં જાણવાનો ગુણ છે તે ચેતન છે. આપણે બધા આત્મામાં જાણવાનો ગુણ છે એ આપણી બેઝિક પ્રોપર્ટી છે, ગુણ છે. આત્મા ત્રણે કાળે જાણ્યા જ કરે છે. પ્રોબ્લેમ એ છે કે આપણી શ્રદ્ધા મિથ્યા છે, એટલે આપણે જેને જાણીએ છીએ તેમાં આપણે રાગ ને દ્વેષ કરીએ છીએ. જ્યાં સુધી શ્રદ્ધા પરતશે નહીં ત્યાં સુધી ધીસ વોન્ટ ગો અવે, વી કેન્ટ રીચ ધેર, નો વે. અરે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રહીવક ઉપજાય, દિગમ્બર સંપ્રદાયમાં કોઈ છે નહીં. સડક મુનિવ્રત ધાર અનંત બાર ગ્રહીવક ઉપજાયો, કહેની જે આત્મ જ્ઞાન વિના સુખ લેશે ન ફાવે. હા સમસ્ત પુરુષો સંત ભગવાને તો કીધું કે હવે વાતું નથી કરતો, લેટ્સ કમ બેક ધીસ. તો હવે હવે આ ચાલુ જે એમને એક્ઝામ્પલ આપ્યું તેમ કે આપણા હા મૂળ જ્ઞાનનું. હવે જુઓ બીજી વાત, આપનો આત્મા અસંખ્યાત પ્રદેશી છે. અસંખ્યાત પ્રદેશી એટલે આપના આત્માની અંદર એ તો અરૂપી ઓકે, પાછું વિચાર કરજો કે રૂપી નથી આ શરીર તમને જે ખાય છે આપણા બધાનું રાઈટ, પણ આત્મા કેવો છે અરૂપી છે. પણ જીનેશ્વર ભગવાનને કેવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે કેવ જ્ઞાનના બળથી ભગવાન આત્માને પણ જોઈ શકે છે. મહેન્દ્રભાઈ ઓકે, આત્માને જ્ઞાન ગુણથી જોઈ શકે છે, જીવે આ ચર્મ ચક્ષુથી નહીં પણ જીવે ચક્ષુથી. ત્યારે આગમ શાસ્ત્રો કહે છે કે આત્મા અસંખ્યાત પ્રદેશી છે. હવે મેં એક્ઝામ્પલ આપું છું કે અસંખ્યાત પ્રદેશી એટલે કેટલા, તો કે આખો લોકાકાશ છે ને એટલે 14 રાજલોક ઉપર સાત ને નીચે સાત, એના જેટલા પ્રદેશો છે એનાથી પણ ઘણા બધા અસંખ્યાત પ્રદેશો આત્માના છે. હવે એનું એક એક્ઝામ્પલ બ્યુટિફુલ આપ્યું છે આગમ શાસ્ત્રો કે આ અંગૂઠો છે ને અંગૂઠો આખા લોકાકાશ માંથી અત્યારે માત્ર ધારો કે મારો અંગૂઠા જેટલી સ્પેસ હું કાઢી લઉં, જસ્ટ લાઈક એમ સમજો ને કે આટલી જગ્યા કાઢી લઉં, તો એની અંદર જે લોકમાં આટલા પ્રદેશો છે એવા આત્માની અંદર અસંખ્યા પ્રદેશો છે. હવે આ કેટલા છે તો સમજાવવાનું માપ આપે છે. ધારો કે આ આટલા આટલા પ્રદેશમાંથી ભગવાન એમ કે છે કે એટલા બધા અસંખ્યાત ગુણ, એક એક પ્રદેશમાં અનંત ગુણો છે, એક એક પ્રદેશ ઉપર પાછો અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ છે. તો હવે એક્ઝામ્પલ આપે છે કે ધારો કે મારે ગણવા હોય તો હું એક એક ગુણ એક એક પ્રદેશ કાઢું, બીજો કાઢું, ત્રીજો કાઢું આટલામાંથી. એમ કે છે જ્ઞાની પુરુષો કે આખું આ અંગુ અંગુ પ્રમાણ જયારે ખાલી થાય તેને કેટલો સમય લાગે, અસંખ્યાત ઉત્સર્ગિણી ને અવસર પીણિકા, અસંખ્યાત ઉત્સર્ગિણી ને અવસર પીણિકા માટે આટલું જ થઈ છે. હજી આખું લોકાકાશ તો બાકી છે. તો આત્માની અંદર આનાથી અનંત અનંત ગુણો છે. એટલે એમ એટલે કહે છે કે આપનો અંતર વૈભવ આટલો મોટો છે ને આપણે રોજ ગીત માંગવા જોઈએ. બોસને કહીએ કે મને રેઝ આપ, વાઇફને કહીએ કે મને વોટ એવર આઈ નીડ યુ ગીવ રાઈટ. એટલે આપણે ઘરે ઘર ભીખ માંગીએ છીએ, કારણ કે આત્માની ખુમારી કદી આવી જ નથી, કદી આવી જ નથી. આનંદગંજીને સ્પોર્ટ કરું છું પાછો, આનંદગંજી અદભુત બીજું પદ છે, 128 પદ રચ્યા છે. જેમ 24 તીર્થંકરના પદો છે ને તેમ 108 ની બીજી ભજનાવલી છે. બુદ્ધિસાગર મહારાજે અદભુત વિવેચન કર્યું છે. એમાં કહે છે કે આશા ઓરન કી ક્યા કીજે, આશા ઓરન કી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે, આશા ઓરન કી ક્યા કીજે. એમાં કહે છે કે જગતમાં તમે જે 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 વસ્તુની આપણે સૂચના કરી પ્રોબ્લેમ આવશે, આપની જે ડિઝાયર્સ છે જે બધી ઈચ્છાઓ છે એ વિશે કોઈ દિવસ તૃપ્તિ થવાની નથી. એક ઈચ્છા પૂરી કરી દસ ઉભી થાય છે, બરાબર છે. એટલે કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપી અમૃતની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી જીવ સત્યો અને સત્યો રહેવાનો છે. હવે જો નેક્સ્ટ ગાથામાં આનંદગાજી જ્ઞાની દ્રષ્ટિએ આપણે જગતના જીવો કેવા છે. નરેન્દ્રભાઈ બ્યુટીફુલ બ્યુટીફુલ મેટા બોલ છે કે છે ભટ્ટ કે દ્વાર દ્વાર લોકન કે સુકર આશાધારી, ભટ્ટ કે દ્વાર દ્વાર લોકન કે સુકર આશાધારી, આત્મયનુભવ રસ કે રસિયા પ્રભુ ન ઉતરે કુમારી, આશા ઓરન કી ક્યા કીજે. આનંદગંજી કહે છે કે જગતના અજ્ઞાની જીવોને જોઈને અમને કરુણા આવે છે કે જેમ આપણા દેશમાં અહીંયા તો બધા અહીંયા નથી એટલા થતું, તો આપણા કૂતરાઓ બિચારા
રસ્તામાં ગલી ગલી એ બધું જ્યાં કરવું આપણે મૂક્યું હોય ને ખાવાનું, ત્યાં ખાવા માટે જાય છે ને બરાબર છે. અહીંયા તો કૂતરાને પણ પાછી લગ્ઝરી રક્ષસમાં લઈ જાય, મસ્જિદમાં લઈ જાય. પણ એનીવે તો કહે છે કે જેવી રીતે કૂતરો ખાવા માટે ઘર ઘર ભટકે છે ને, તેમ અજ્ઞાની જીવ બધી જગ્યાએ ભીખ માગે છે. એવી આપણી જ્ઞાનીની દ્રષ્ટિએ આપણી દશા છે. અને છતાં આપણે સિંહ આનંદ પેલા સિંહના બચ્ચા જેવા સિંહ, આમ તો આપણું ડીએનએ તો તીર્થંકર જેવું છે, જાગ્યા ક્યાં સિંહ બરાબર છે ને. પણ કહે છે કે આત્મા અનુભવ રસ છે રસિયા, કે અમે તો અવધૂત જ્ઞાની છીએ. અમારી તો રાસ ને દિવસ અમારી એ જ કુમારી છે. આનંદ ની જગ્યા લખી છે કે હર રાસ નહી એક ખાધી હૈ, હર દિન મુબારક ખાધી. આ કેવી કુમારી છે જ્ઞાની ની દિવસ. તો આવો થોડો કારણ જો આપણામાં જાગે તો આપણામાં જે અનાદિકાળનું જે મિથ્યાત્વ છે એને એને કાઢવા માટે અનાદિકાળ અનંતકાળ નહીં જોઈએ. જે ક્ષણે જાગૃતિ આવી તે ક્ષણે જ મિથ્યાત્વ ચાલુ જાય. માત્ર તમે કમિટમેન્ટ કરો કે મારે આ જ ભાવની અંદર મનુષ્ય ભાવને સાર્થક કરવું છે અને આ પરિસરમાં મારે અલૌકિક પરિસર કરવા છે, તો હજાર પાપસ્થાનક શું બીજા હજારો પાપસ્થાનક હશે ને એક ક્ષણમાં માફી જશે. તો હવે આજે તો બહુ આગળ હું નહીં વધ્યો, પણ ઇન્ટેન્સ નોટ ઇન્ટેન્સ પણ મારી એવી ભાવના હતી કે આ તમને થોડું બેકગ્રાઉન્ડ સમજાવું કે જે રીતે આપણે ક્રિયાઓ કરતા આવે છે, જે રીતે આપણે ધર્મ સમજીએ છીએ અથવા ધર્મની ક્રિયા સમજીએ છીએ એ એ અત્યાર સુધી સમ્યક થયું હોય એવું એમ જ્ઞાની કે છે તમને નથી લાગતું. હવે ક્વેશ્ચન એ છે કે આપણે આપણો મત છોડવો છે? આર વી રેડી ટુ ગીવ અપ ધ રોંગ નોશન્સ, રોંગ કન્ડિશન્સ? આપણા અંદર એટલા બધા રોંગ કન્ડિશન્સ અનાદિકારણ સંસ્કારો ભર્યા પડ્યા છે કે એને કાઢવા માટે કોઈ સમર્થ પુરુષની આપણને જરૂર છે, કોઈ સમર્થ વેદની જરૂર છે. તો આપણી પાસે એટલા ભાગ્યશાળી છે કે આ ચાર મહાપુરુષોએ તો એટલું બધું ગુજરાતીમાં રહ્યું છે. ચાલો સંસ્કૃત ને પ્રાકૃત ઇવન અધ્યાત્મ સારને છોડી દઉં કે ગુજરાતી સંસ્કૃત છે, પણ માત્ર જે કાવ્યો આનંદગંજીના છે, યશોવિલીજીના છે, દેવચંદ્રજીના છે, શ્રીમદજીનું તો એક એક વચન ગુજરાતીમાં છે. આખું વચનાવ્રત છે ને અહીંયા આ શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અંદર 957 પત્રો છે. 957 પત્રો એવા છે કે મુમુક્ષુએ જે જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ છે. પણ એક એક પત્રની અંદર મોક્ષ માર્ગ આપવો છે એટલી બધી સંકલ્પ, આત્મસુધી શાસ્ત્ર, અપૂર્વ અવસર, હે પ્રભુ વગેરે. તો આટલી બધી સામગ્રી મળ્યા છતાં જો આપણે આપણે શું આપણે આગળ આવે છે બોલો. આપણું અભિમાન બોલી દો તમે, પછી હું તમને કહું છું શું બાકી છે. એવી બરાબર છે. એક અપેક્ષા લેટ્સ ટોક અબાઉટ ફોર 5-10 મિનિટ્સ એન્ડ ધેન વી વિલ ડેફિનેટલી કમ બેક ટુ ધીસ ટુમો. હા, મૂળ તો રુચિ નથી, ખરેખર ઘર જ નથી જાગ્યું. સંસારમાં હજી સુખ લાગે છે, હજી થાક્યા નથી. સંસાર કારાગ્રહ એટલે એટલે જેલ જેવું નથી લાગ્યું, કારણ કે સંસારમાં સુખ છે એમ સમજીને પરિસર ક્યારે પૂરું થાય કે પછી ખાવાનું સારું મળે અને પછી આ રોજ મોડું આવવું ના પડે, ક્યારે મોડું ન પહોંચવું પડે. કે પ્રવીણભાઈ તો બહુ મોડવાની કેવી છે, હવે સારું થઈ ચાલો પૂરું થઈ ગયું. મહેન્દ્રભાઈ બીજી વાર વિચાર કરજો, એવા માણસને બોલાવો તો પછી આટલું બધું ટેન્શન મને મૂકી દે. બીપી નહીં વધારતા, આ નુકસાન નહીં કરે એની ગેરંટી તીર્થંકર દેવનું છે. આ અદભુત વાણી છે ભગવાનની. મૂળ આપણી હજી આપણે હજી ખરેખર ઘર જ નથી લાગ્યું, આપણે ખરેખર હજી કમિટમેન્ટ કરવાની કોઈ 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 તૈયારી જ નથી હતી. પણ આ દિવસ ભગવાને એટલા માટે બનાવ્યા, યોજના કરી કે લેટ અસ વેક અપ, કારણ કે કાલે આપણે રહેવાના છીએ કે નહીં આવતા પરિસરમાં એની તો ભગવાન જાણે છે, આપણને ખબર નથી. તો જો આપણે વાણિયાના દીકરા છીએ, જો આપણે સક્સેસફુલ બિઝનેસ પર્સન છીએ, જો નફાનો ધંધો કરવો છે અને દિવાળુ નથી કાઢવું, તો અત્યાર સુધી આપણે શું કર્યું છે? આત્માની બાબત, આપણા પોતાના કલ્યાણની બાબત. પણ હજી ઇટ્સ નોટ ટુ લેટ. જ્યાં સુધી મનુષ્ય ભાવ છે ત્યાં સુધી છેલ્લા સમય સુધી પૂર્ણ પર્સન કેન ચેન્જ. એવા તો કેટલાય દાખલાઓ છે, કેટલાય દાખલાઓ છે. તો જો ખરેખર સાચી જિજ્ઞાસા જાગે તો આ બધું ત્રણ થઈ શકે છે. તો જે આધાર પાપસ્થાનકની આપણે વાત કરવાના છીએ તેમાં જુઓ, હેન્ડઆઉટ મટીરિયલની અંદર જે શોર્ટલી કહી દઉં છું એટલે તમે પછી થોડું જોઈ લેજો કે પેજ નંબર હું તમને કહું ક્યાંથી શરૂઆત થાય છે. હા, પેજ નંબર 28 હજાર પાકિસ્તાનની સજાએ
પરમ પૂજ્ય શ્રી યશોવીજી ઉપાધ્યાય રચી આખી ગુજરાતીમાં છે, જોકે છે તો ગુજરાતીમાં, પણ તમને બધાને પણ લાગશે કે આખી બધા શબ્દો જલ્દી સમજાયા નથી. હા, એક ફાઇનલ વાત કહી દઉં, 18 પાપસ્થાનક છે, એમાં પહેલા 17 પાપસ્થાનક ત્યારે પણ આ તમે રોજ હમણાં સતી તમે બોલ્યા હતો, ત્યારે પ્રાંતિ બાદ બીજે રસ્તા બાદ રસ્તા દાંતો બોલાય છે ને બરાબર. પહેલું પાપસ્થાનક શું નામ શું છે? 18મું મિથ્યાત્વ સ્વરૂપ એ વાત સાથે આગમ શાસ્ત્રો એમ કે જૂના જમાનામાં આપણે ત્યાં ઇન્ડિયામાં રાજવા રાજવું હતું ને, હવે તો બધું બીજી તો સ્કેલ થઈ ગયું છે. હું પણ રાજવું સાથે મારી પાસે ઘરે છે, હું તો ટ્રેનમાં કશું લઈ આવ્યો, ટ્રાય ઓપન શો બી હા ભાઈ. તો સ્કેલ તમે વિચાર કરો, રાજવા તમે ઇન્ડિયામાં શાકભાજી લેવા જાઓ ને તો પછી જાણી દો ને થોડું ઓડું આડું ઓડું કરીને એક રસ્તા રાખે તો કોઈ આડતું લખો, કારણ કે તરત રાજવા ના તરત સ્કેલ મને જવા લઈ લીધું. આ તો ભગવાન સાચી તો જ્ઞાની એમ કહે છે કે એક ત્રાજવામાં તમે એક પલ્લામાં મિથ્યાત્વને મૂકો અને એક સ્કેલમાં તમે 17 પાપસ્થાને મૂકો. હવે જો એના પર એક ગાથા બોલું છું, હિંસાથી પાંચે પાપને મિથ્યાત્વ તોડો ત્રાજવે. હિંસાથી એટલે 18 પાપસ્થાને, હિંસા આદિ 5 પાપસ્થાને, 5 એટલે 18 17. આદિ પાપને જો પાપ તોડો ત્રાજવે તો પાપ મિથ્યાત્વે થતું ઘેરું ગીરી સમસર્ગ. મિથ્યાત્વના મિથ્યાત્વ માત્ર એટલું જ હોય તો એનો વજન મેરુ પર્વત જેટલો છે, અને પેલા 17 પાપસ્થાના કે એક રાયના દાણા જેવા. હવે આપણું પૂછાતું અત્યાર સુધી ક્યાં છે? એટલે કે છે નાની કહે છે ઠીક જો મિથ્યાત્વ ભયકારી મહા મૂર્તુને તે તોડવા સમ હોય. મૂર્તુ તો તેને કહેવાય કે જેને રાત્રે દિવસ ત્યારે મારો અજ્ઞાન નો અંધાર અસત્યોમાં અહીંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. નાના જેવા કવિએ પણ આ જ વાત કરી છે કે આ જ પ્રાર્થના કરી તો જ્યાં સુધી આ મિથ્યાત્વ છે ત્યાં સુધી જે પણ આપણે પાપસ્થાનકને નિવારણ કરવાની ક્રિયા કરીશું ને બીજા પાપસ્થાનક માટે સૌથી પહેલું તો 18મું પાપસ્થાનક સમય લેવાનું છે. આપણે લઈશું 18-18, પણ અમે સમયના બીજા થોડા લેક્ચર્સ નીકળી છે એટલે આઈ મી હેવ ટુ થોડા બ્લડ. પણ હું તમને એક એક પાપસ્થાનનો ઓવરવ્યૂ આપી દઈશ, એટલીસ્ટ મોર ઓર લેસ. પણ 18મું જે પાપસ્થાનક છે એ ખરેખર બહુ અગત્યનું છે, એની ગાથાઓ પણ અદભુત છે. તમે ઘરે જઈને થોડી જોઈ લેજો, પછી આ બધું એક એક ગાથા 18માં પાપસ્થાનેથી બતાવું છું તમને. ત્યાં મહાપુરુષની સમર્થતા પાનું તમને કહું છું. 17 અત્યારે નથી લેતા, કારણ કે આપણે જે આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને બરાબર બધા કે મિથ્યા તો સૌથી મોટું પાપ છે. હાર્લી ટુગેધર ઓન ડેટ. ઓકે, તો પાનું જો કાઢો. હવે જો હાજુ આ પાછા અસમર્થ પુરુષની શૈલી છે, જુઓ આ બેસન આ ટેકનિક વધારે જાવ તો વાંધો નથી. તો આ જો તમે સમજશો બરાબર, મારા કહેવાથી પણ શ્રીચંદ્ર ભગવાને કહ્યું છે. જુઓ ચેતન ગાથા વાંચીએ છીએ, 18મું જે પાપનું સ્થાનક તે મિથ્યાત્વ પરિહરીએ જી કસ્તરથી પણ તે એક બારી હોય તુલા જો ધરીએ જી. સુધી મહારાજ કહે છે કે 18મું જે પાપસ્થાનક જે છે મિથ્યાત્વ છે પાપસ્થાનક તે એને છોડવાનું ખાસ કહે છે. બીજા 17 કદાચ લખ્યું કે તો વાંધો નથી એમ કહે છે. કરુણાના સાગર ભગવાન કહે છે કે એવા પાપો તો આમ પહેલા બસ કદાચ એમ સિંહે ઘટના કરીને કેમ બરાબર બકરીને ટોળા ભાગી ગયા એના ભાગી જશે. એકવાર તમને સન્મેર દર્શન થશે ખાલી સન્મુખ થશો ને મહેન્દ્રભાઈ, સન્મેર દર્શનની સન્મુખ થાય છે. હજી મુકુદભાઈ પ્રાપ્ત નથી થઈ, પણ જો આત્મામાં આ સાચા સદગુરુની આજ્ઞા આરાધવાનું જે દિવસે તમે નક્કી કરશો તે દિવસે પહેલા પાપસ્થાનક તમે સાચે જ નહીં. એટલે કે છે કે મિથ્યાત્વ પરિહરીએ જી કારણ કે 17થી પણ જે એક ભારી, એટલે મિથ્યાત્વ 17 પાપસ્થાનકથી ભારી છે. હવે જુઓ શું કે છે, વાંચી લો વેતન ગાથાઓ સાથે જઈને થોડું સર વાંચ્યા કરવાનો. કષ્ટ કરો પરી પરિદમો અપા ધર્મ અર્થે ધન ખર્ચો જી પર મિથ્યાત્વ સતે તે જૂઠે તેને જીતી તું વિરમોજી. એમ કે છે કે તમે ગમે તેમાં કષ્ટ કરો એટલે કષ્ટ કરો, તપસ્યા કરો, 8 દિવસનો ઉપવાસ કરો, નિષેધ નથી આ ક્રિયાઓ. પણ કે છે કે જો કષ્ટ કરો અને કર્મ ખર્ચો ડોનેશન આપો એ બધું કરવા યોગ્ય છે, કારણ કે દાન પીરતક ભાવ પાસે એમને જ કીધા છે કે એનાથી એ જ કરવાનું છે. ઓકે, પણ જો મિથ્યાત્વ જે છે ત્યાં સુધી આ બધા કર્મ બંધના ખાતામાં જાય છે. ધીરે બધું બંધના ખાતામાં જાય છે. ક્રિયા કરતો ત્યજતો પરિજન, એટલે સાધુ પણ કીધું, ક્રિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મન રીજેજી, અંધન જીતે પરની સેના તેમ મિથ્યા દ્રષ્ટિ જીજેજી. જો કેવી વાત મહેન્દ્રભાઈ કરી છે કે બહુ દ્રઢ નિશ્ચય કરે કે મારે તો ઘર ત્યાગ કરવું છે, સંયમ દેવું છે, દીક્ષા લેવી છે, ખૂબ દુઃખ સહન કરે, ખૂબ તપસ્યા કરે, પણ જેવી રીતે આંધળો માણસ તેના લડવા જાય તો એનું એ કોઈ જોઈ ન શકે, તે એના બાણ નિષ્ફળ જાય, તે મિથ્યા દ્રષ્ટિની આવી વાત છે. જુઓ પછી એનું એક એક્ઝામ્પલ આપે છે. લેટ્સ જસ્ટ ટેક વન ગાથા ધેટ મે બી. હા, આવી જુઓ, આગળ ચાલુ. જો છઠ્ઠી પછીની સાતમી ગાથા તેને વાંચી દો મારી સાથે. નિથ્યાત્વ તે જગ પરમ રોગ, આત્મભ્રાંતિ તમ રોગ નહીં. એવું નથી લાગતું કે જાણે જાણે એક જ બધી એક જ અભિપ્રાય છે બંનેનો. અહીંયા આત્મક્રાંતિ સમ રોગ નહીં લખ્યું છે, અહીંયા કહે છે કે નિત્યાત્વ છે જગ પરમ રોગ છે. વલી મહા અંધકારો જી, યશુ વિજયજી ઉપાધ્યાય કહે છે, શ્વેતાંબર રામનારાયણના આપણા માથાના મુગટ જેવા છે યશુ વિજયજી મહારાજ. એમનો એક એક વચન મંત્ર સમાન છે મારા માટે તો ખરેખર. તો એ કહે છે કે નિત્યાત્વ છે જગતમાં પરમ રોગ છે. કેન્સર કદાચ એક ભાવ લે પણ આને અનાધિકારથી રખડાવે છે, માટે કહે છે પરમ અંધકારો જી, પરમ શત્રુને પરમ શસ્ત્ર, પરમ નરક નો ચારો જી સંચારો. એટલે શત્રુ તો એકવાર મારે, પણ આ મિથ્યાત્વ રૂપી શત્રુ તો અનંત કાળથી આપણે રખડાવે છે. જુઓ કેવી વ્યાખ્યાઓ કરી છે. પછી શું કે છે આગળ, પરમ સંતાર પરમ દુર્ભિક્ષ તે છાંડે સુખ, તે છાંડે સુખ રહીએ જી, જે મિથ્યાત્વ લવ લેશ ને રાખે તેનો માર્ગ શુદ્ધ રહી. એટલે મિથ્યાત્વની પાછી ફાધરે યાદ આવ્યું કે મિથ્યા સમ્યક દર્શનની 63 બોલની સજાય પણ આમાં આપણું રચી છે. બહુ જ અદભુત છે. આપણે તો કપાળી આ સ્ત્રીમાં બધું કહી દીધું છે, પણ અશ્વર વિજયજી મહારાજે 350 વર્ષ પહેલા રચ્યું હતું. પછી છેલ્લી ગાથા શું કહે છે કે તે સંકિત સુરતર ઉપર ચાખે ગુણ પ્રમુખ સમિકિત દાસેજી, નહીં કહે રહે વળી અણીએ આંખેજી, મોટા આઈથી હોય ગુણ પાસે ગુણ પ્રભુ સંકિત દાખેજી, શ્રીનય વિજય વિભૂત કહે સેવક વાસક જશે એમ પાસે. એટલે એમ કે છે એનો સારાંશ કે જે અમારા બોધને સમજીને મિથ્યા દર્શનને મિથ્યા શ્રદ્ધાને તોડવાનો છોડવાનો એને બમવાનો સાચો પુરસાદ કરશે તેને સમય દર્શન જરૂર પ્રાપ્ત થશે, તેના બધા જ કારણો સબળા થશે, તેનું બધું જ ધર્માનુષ્ઠાનો બધા અમૃત અનુષ્ઠાન બની જશે અને મોક્ષ માર્ગનો દરવાજો ખુલી જશે. તો 17,000 પાપસ્થાનકમાં આપણે લેવાના છીએ બધી વાતો, પણ સંક્ષેપમાં અત્યારે એટલું કહું છું કે 18,000 પાપસ્થાનકમાં સૌથી ભારેમાં ભારે જો છે તો મિથ્યા દર્શન છે, મિથ્યા શ્રદ્ધાંત છે. એટલે જ્યાં સુધી આ નહીં નીકળે અને એ કેમ નીકળે, જ્યાં સુધી અંતકરણની શુદ્ધિ ન થાય અને અંતકરણની શુદ્ધિ કરવા માટે કરાવનાર કોઈ વેદે જોશે, કોઈ સાચા માર્ગદર્શક જોશે અને એ સદગુરુ છે. તો જ્યાં સુધી સદગુરુની શ્રદ્ધા નહીં થાય, ઓછા નહીં, ત્યાં સુધી જે પણ ક્રિયા કરશે એક લાસ્ટ વાત કરી દઉં પછી પૂરું કહું. જો આપણને સદગુરુની ઓળખાણ ન થઈ હોય તો હું હંમેશા કહું છું કે જેને તેને તમે ગુરુ નહીં માનતા, પરિષ્ઠ બુદ્ધિ ન હોય તો તમે મહાવીર સ્વામીને ગુરુ માનો, ગૌતમ સ્વામીને ગુરુ માનો કે જે આપણા પરમ આદ્ય ગુરુ છે. અને જો તમે સાચી ખરેખર જિજ્ઞાસાથી જો ગુરુની ગુરુની વાત કરી દઉં, મને કેવી રીતે કાપી છે કે 2 મિનિટ વધારે લાગે વાંધો છે ભાઈ બહેનો, મને પરમ કૃપાળુજી સદગુરુની પ્રાપ્તિ 35 વર્ષ પહેલા થઈ, ઓળખાણ થઈ, પણ એના બીજ મેં 7મા વર્ષે ભગવાને મારા માટે વાવી દીધું. ખૂબ બ્યુટીફુલ એક્ઝામ્પલ આપું છું, મારી દાવાઈ નથી, નાની કૃષિ બહુ માન કરું છું. 7 વર્ષનો હતો ત્યારે અમે આમ અમારું ભાવનગર વતન, પણ મુંબઈમાં વસ્તુ થઈ રહીએ છીએ એટલે આમ બોમ્બે, હું તો બોમ્બેમાં જન્મ રહીશ કરો, પણ એવું હતું કે સદભાગે મારા મધર એ ભદ્રેશ્વર તીર્થમાં જન્મ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાં ભદ્રેશ્વર તીર્થ છે ને, ત્યાં જન્મ્યા હતા. તો એ દર દિવાળીએ આમ આપણે નાના હતા ત્યારે દર દિવાળીએ મધર જાય પિયર એટલે ઊંડી સાથે જાઉં, તો ધર્મની રુચિ નાનપણથી હતી. તો ત્યાં ભદ્રેશ્વરના તીર્થમાં એક મહાવીર સ્વામી ભગવાનની જબરજસ્ત બ્યુટીફુલ નાનકડું આમ ટેમ્પલ છે એટલે ઘણા બધા મંદિરો છે, અને એ ભગવાનની પ્રતિમાજીને આગળ આ લેફ્ટ સાઈડ ઉપર ગૌતમ સ્વામીની પાદુકા અને એમની પ્રતિમા હતી. તો હું ખબર નહીં મને શું સૂજ્યું હશે કે 7 વર્ષની ઉંમરે દર દિવાળીએ હું ત્યાં મંદિરમાં જાઉં, મધરની મારે મંદિરમાં દર્શન કરવા છે એમ કરીને જાઉં, કેતન કલાક સુધી પાછું ના મળે પછી ચિંતા કરે શું થયું હશે. તો હું એ મંદિરમાં જાઉં અને ગૌતમ સ્વામીને આગળ બેસીને એટલી વાત કરું કે બસ તમારા જેવા મને ગુરુ મળે ને પ્રભુ, એવી કૃપા કરજો કે જેથી ભગવાન મહાવીરનો ધર્મ હું સમજી શકું. હવે આ ક્યાંથી પ્રેરણા મને આવી મને પણ ખબર નથી, પણ એ ભાવના કદાચ સાચા ભાવથી કરી હશે તો આવા સમસ્ત ચાર એકને બદલે ચાર મળી ગયા. ફાઈવ ફોર પેલું ચેર આવે ને, વન ફોર ફોર એના જેવું થઈ ગયું. કે આનંદ કપાળદેવ તો મળી ગયા, પણ ઉપરથી આનંદગંજી દેવચંદ્રજીના જયારે પદો સમજવાનો પુરસાદ કર્યો ત્યારે ખરેખર તમને સમજણ થઈ. પોઈન્ટ એટલા માટે મેં પ્રેઝન્ટ કર્યું કે જો સાચી ભાવનાથી ભક્તિ એક વાર પણ કરીશું ને તો એનું ફળ મળવાનું છે, મળવાનું છે, મળવાનું. ઓકે, તો ભાઈઓ અને બહેનો આ આ અમૂલ્ય અવસર આપની પાસે છે. તો આવતીકાલે સવારે આઈ એમ હોપિંગ ટુ સી ઓલ ઓફ યુ હિયર. એકાદ દિવસની રજા ને સિક લીવ લઈ લો. શું કરવાના છે? ફાયર તો નથી કરવાના ને? હે, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, પણ ધેર આર મેની. યુ કેન હેવ પ્લાન, યુ કેન હેવ પ્લાન હેડ ટુ ટેક ઇટ લીવ. અનપેડ લીવ પણ લઈ, અનપેડ લીવ તો લઈ લઈ શકાય છે. ઓકે, તો તમારી વાત. ઓકે, જેવી તમારી. વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે જો આપણને પર્યુષણ પર્વનું પર્યુષણ પર્વની પ્રધાનતા લાગી હોય તો વોટ એવર ઇટ ટેક વી નીડ ટુ, તમે નકારી શકો. આઈ અન્ડરસ્ટેન્ડ. ઓકે, હું તો એક નમ્ર ભાવે તમને આ રિક્વેસ્ટ કરું છું. તમે આવો કે ના આવો એ તમારા ઉપર છે. હું આઈ વિલ બી હિયર. ચાલો, તો આટલું કરીને પૂરું કરું છું. ઘણું બધું મારાથી કહેવાઈ ગયું છે. તીર્થંકર દેવની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ વિરુદ્ધ મારાથી બોલાયું તો ખૂબ જ ક્ષમા માગું છું ભગવાનની, અને તમારા બધા માંડે માટે પણ એટલું જ કહું છું કે જેવી મેં કીધું છે તે મારા ઘરનું નથી, ભગવાને કીધું છે એટલે મેં રજૂ કર્યું છે. માટે એમ સમજીને મને ક્ષમા કરજો. ભૂપક્ષર્ગાક્ષયમ્યાંસી તેજ્યંતે વિઘ્નવલ્લય મનઃપ્રસન્નતામેતિ તુજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ્યમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માનં જૈનં જયતિ સાધુનં. જય શ્વરૂપસાંજાવિના પામ્યો.